भवसंभवभीतिभेदनम् सुखसंपात्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरे कृष्णाय नमो नमः श्री सहजानंद स्वामिने नमो
बोलो श्री स्वामी नारायण
भगवान
वाला भक्तो भगवान साथे एक उम्मीद थई भगवान ना स्वरूप नो એટલું બધું સુખ આપણે બધા લઈ રહ્યા છીએ એનો બહુ આનંદ છે. ભગવાન કેટલા રાજી થતા હશે આ પૃથ્વી ઉપર. ભગવાને ઘણા જીવોને અવતાર આપ્યો છે અને જીવોએ ગર્ભવાસમાં એવું કહ્યું હતું પણ ખરું કે તમે હે ભગવાન જો મને મનુષ્યનો અવતાર આપશો તો હું તમારું ભજન કરીશ અને માયાથી મુકાઈ તમારામાં જોડાય અને આ સંસાર ચક્રમાંથી નીકળીને તમારી પાસે તમારી સેવામાં ધામમાં આવીશ એવું વચન આપેલું જીવે ગર્ભવાસમાં. પણ બધાએ ભૂલી ગયા, અહમ મમત્વમાં ચડી ગયા અને આ લોકોમાં દેહ મારું અને સંબંધી મારા, આ બધું ધન મારું, હું આમ ને હું તેમ ને હું એમ એમ બધું કરી ગયું અને ભગવાન મારા, આ સંતો મારા, હું ભગવાનનો ને સંતોનો, મારે પ્રભુની સેવામાં ધામમાં જવું છે, આ લોક ખોટો છે, અહીં તો આપણે જન્મા નહોતા અને હશું પણ નહીં, આવી દિવ્યતા કોઈને ન રહી. પૃથ્વી ઉપર 6 અબજ માણસો છે, એમાં ભગવાનને ભજતા હોય એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાન એમના ઉપર બહુ રાજી થતા હોય એ નિર્વિવાદ છે. ભગવાન આનંદ કોટી બ્રહ્માંડના સ્વામી છે, આપણા એ સ્વામી છે, આપણા માલિક છે અને બહુ ઉદાર છે. ભગવાનનું જે ભજન કરે છે એને ભગવાન પોતા જેવો કરી મૂકે છે. ભગવાનની પાસે જેટલું છે એ બધું જ અલમસર એ ભક્તને આપી દે છે. એટલા બધા મહારાજ ઉદાર છે, બધું જ આપી દે છે, કંઈ રાખતા નથી. કારણ કે ભગવાન પોતાની મૂર્તિ આપી દે છે, પોતે ભક્તને આધીન થઈ જાય છે અને ભક્તના ભગવાન ભક્ત થઈ જાય છે. એટલે કે ભક્તના ભગવાન દાસ થઈ જાય છે, ભક્ત ભગવાનનો સ્વામી થઈ જાય, ભગવાનનો માલિક. બોલો હવે તમે વિચારો, ભગવાને એને શું ન આપી દીધું? ભગવાન ભક્તને વશ થઈ જાય છે, સાંભળ્યું કે નહીં તમે? એટલે હવે ભક્તને શું ન મળ્યું મને કહો. આવા ભગવાન આટલા બધા દયાળુ પ્રેમાળ છે તોય આપણને એ ભગવાનમાં પ્રીતિ નથી થતી. લ્યો, એ કેવી ભૂલ કહેવાય. માટે આ ભગવાન છોડ્યા જેવા નથી, આ ભગવાન સિવાય બીજું કંઈ વિચાર્યા જેવું છે નહીં. તમે જેનો વિચાર કરો છો એ તો બધી માયા છે, હતી નહીં હશે પણ નહીં, પરમ સત્ય આ છે. માટે ભગવાનના દિવ્ય દિવ્ય સ્વરૂપને ધૂન કીર્તનના માધ્યમથી આપણે સંભાળીએ. આજ તો આપણે સોનાનો સૂરજ ઉગ્યો છે, આનંદનો કોઈ પાર નથી. ભગવાન સ્વામિનારાયણ આપ સૌ કોઈના ઉપર બહુ રાજી છે. ભગવાનને તમે બધા બહુ ગમો છો, ભગવાન જાણે છે કે આ બધાય ઘરે રહેતા હોય તો મનમાં આવે ત્યારે સૂવે, મનમાં આવે ત્યારે જાગે, આરામથી મોડે સુધી સૂવે. પણ અહીંયા એ બધા વહેલા ઉઠી અને સમૂહમાં રહીને ભજન કરે છે. નાના નાના બાળકો પણ વૃદ્ધોની સાથો સાથ જાગે અને સૂવે અને ભજન કરે, એ તો આ વાતાવરણનો જ પ્રતાપ છે. તીર્થધામ કુંડલનું આ પવિત્ર દિવ્ય વાતાવરણ છે ને, એ માણસને આમ આમ આખો અલૌકિક બનાવી દે છે. વાલા ભક્તો જે જે આ શિબિરમાં આવ્યા છે, જેને જેને લાભ લીધો છે, એના માટે એની જિંદગીની આ એક અલૌકિક ગૌરવવાળી સ્મૃતિ ગણાશે કે તીર્થધામ કુંડળમાં 11મી શિબિરમાં અમે હતા, એ શિબિર અમે માણેલી, એ સુખ અમે જોયેલું જાણેલું. અમે ત્યાં ગયા હતા, ત્યાં શું શું થતું, કેવી કેવી રીતે માણસો ભજન કીર્તન કરતા, ક્યારે જાગતા ક્યારે સૂતા, કેવા ઉત્સાહમાં હતા બાળકો બહેનો ભાઈઓ, એ અમે નજરે જોયેલું. એવી વાતો કરશે આ નાના નાના છોકરાઓ જ્યારે વૃદ્ધ થશે, અને કદાચ સત્સંગમાં આવી શિબિરો નહીં થતી હોય ત્યારે એ છોકરાઓ એના છોકરાના છોકરાને કહેશે કે અમે નાના હતા ને તે દિવસે જે શિબિરો થતી ને ભજન થતા એ અમે જોયેલા. છોકરાઓ એ નવ નવ દિવસને બાર બાર દિવસના ભજનના અખાડા થતા, દેશ વિદેશથી ભક્તો આવતા, એ કહેશે કાલે અભિષેક થતો હતો, એ બધા બાળકો જે બધા જોતા હતા એ મૂર્તિ એને ન વિસરાય. એ દૂધ દહીંના રગાડાવાળી ભગવાનની અલૌકિક મૂર્તિ આમ આંખેથી ભાવમાં ભાવમાં જુઓ ને તો આખી અંતરમાં ઉતરી જાય. બાકી ભગવાન ઉતારવાનું કામ હેલું નથી જીવને. હ, તમે જીવને બીજું કંઈ ઉતારી દો ને તો ઉતરી જાય, પણ ભગવાન જીવમાં નાખી દેવા અને જીવને ભગવાનમાં હેત કરાવી દેવું, આ સત્સંગમાં હેત કરાવી દેવું, એ તો ભગવાન સ્વામિનારાયણ કરે તો થાય, મા બાપ આપણું કામ નથી. મેં કાલે નહોતું કહ્યું કે તમે તમારા છોકરાઓને ભગવાનમાં જોડી નથી શકતા, એને સત્સંગિક સંસ્કારી નથી કરી શકતા. હે, ત્યારે આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ આ સંતો દ્વારા વિલસી રહ્યો છે અને હજારો માણસ ખેંચાઈને અહીં ધૂળમાં પડ્યા છે. ખબર છે ને, અહીં આપણે ઉતારાની વ્યવસ્થા છે નહીં, ઉતારા તો હજી થવાના છે, બધા ધૂળમાં પડ્યા છે. ધૂળમાં રહેવા આવે છે માણસો દિવાળીના દિવસોમાં, અહીંયા ધૂળમાં રહેવા આવે છે. બાર બાર દિન, પંદર પંદર દિન માણા અહીં આ કંતાનિયાના ચોખંડા બાંધેલા અહીંના આ શું કહેવાય એને મંડપમાં પડ્યા રહેશે. આ તો શ્રીજી મહારાજ નો જ પ્રતાપ છે, કોઈ ન આવે. 3000 માણા અહીં વગડામાં હુઈ રહેવા આવતું છે. એ માણા આવે ને એક દી રે, પછી ઊભા ન રે, જતા રે. પાછું બીજું કહું કે હમણાં માણાને માન મળતું હોય, મોટક મળતી હોય તો રે, કોઈ માન મોટકની આશા વિના માણસો બસ કેવળ ભગવાનના સુખ માટે, પોતાના મોક્ષ માટે આ વગડામાં પડ્યા રે દિવાળીના પવિત્ર દિવસો માટે. એ નાની એવી વાત તમે સમજશો નહીં. આને પરચો કહેવાય, આને અલૌકિકપણું કહેવાય. ખરેખર મને તો એ જ મહિમા થયા કરે છે કે તમે બધાય હરવા ફરવા ન ગયા. ઘણા માણસો આમ જાય છે ને ઘણા આમ જાય છે ને ઘણા નક્કી કરે કે આ વખતે દિવાળીના દિવસોમાં આપણે આમ ફરવા જવું છે ને તેમ ફરવા જવું છે. તમને બધાને એ ખબર જ હોય કે ફલાણા ફલાણી જગ્યાએ ફરવા ગયા ને ફલાણા ફલાણે રખડવા ગયા. તમે એ બધું છોડી અને અહીં ભગવાનના સંતોના ચરણોમાં બેઠા છો, ભગવાનના સુખ માટે તલપી રહ્યા છો, ત્યારે શ્રીજી મહારાજની પણ એ ફરજ થઈ જાય છે તમારા અંતરમાં ટાઢું ટાઢું કરવું અને પોતાની મૂર્તિનો આનંદ દેવો. ભગવાનને એમ થઈ જાય કે આ બધા અહીં આવીને મારી સામું જોઈને બેસી રહ્યા છે અઠવાડિયા છી, તારે મારે ભગવાન તરીકે મારા બાળકો માટે કાંઈક તો સમજવું જોઈએ. હે, આ મારા બાળકો મારી સામું જોઈને બેસી રહ્યા છે. આમ તો આખી સૃષ્ટિ મારા બાળકો જ છે, પણ બીજા બધા મારા બાળકો જેઓને પણ મેં મનુષ્યનો અવતાર આપ્યો છે, પણ એ મારો ને મારા સંતોનો ને સત્સંગનો મહિમા નહીં જાણીને આડાવડા રખડવા ફરવા બધે જગતમાં પૈસા વાપરવા ને એ બૈરા છોકરાની હારે આમ બધું સુખ માણવા જતા રહ્યા, અને આ બધા મારું સુખ લેવા માટે મારી સામું તાકીને બેઠા છે. હું મહારાજને કહીશ, મહારાજ સમજો, આ બધા તમારા નાના નાના દીકરાઓ ક્યાંય નથી ગયા મહારાજ, આય તમારી અને સંતોની પ્રસાદીની ધૂળ જાણી બિચારા આય આળોટે છે, માટે એના બધા અંતઃશત્રુ બાળજો પ્રભુ, એની વાસના ટાળજો, અને બધા અમારા લાડકવાયાને તમારી મૂર્તિનો મહા આનંદ એવો આપજો કે રોમે રોમ સુખિયા થઈ જાય, દિવ્ય બની જાય બધા, દિવ્ય આ બધાને દિવ્ય બનાવી દેજો મહારાજ. કોઈમાં માયા ન રહે, તમે જ રહો, બસ તમે જ રહો, એવા આ બધાય મહારાજ તમારી મૂર્તિથી ભરાઈ જાય એવી દયા કરજો. ને હે પ્રભુ, તમે આ ભક્તો ઉપર દયા નહીં કરો તો પછી કોના માથે કરશો? તમારે દયા કરવી છે તો એ કોક જગ્યા જોશે ને, સમજ્યા? એક જગ્યાએ સારું કાર્ય થતું હતું, સારું આયોજન ને ઉત્સવ, અને બે ચાર હરિભગત પાસે રૂપિયા વાપરવાના હતા, અને એના મનમાં એમ થયું કે આપણી પાસે માગશે, માગે તો દેશું, અને માગવાના જ ખરા જ ને, આવું આયોજન લઈને બેઠા છે તો કહેશે જ ખરા જ ને, એમ રાહ જોતા હતા. પણ ઓલા આયોજન કરનારા સાધુ હતા ને ભક્તો, એ બધા એણે મનમાં એવું રાખ્યું કે આપણે આયોજન કરીએ છીએ તો ભગવાન ક્યાંને જ જાણતા, કોકને અંતરમાં પ્રેરણા કરશે અને આપણો ખર્ચો નીકળી જશે. હવે આ એવું નક્કી કરીને બેઠેલા કે આપણે કોઈને કહેવું નથી, ભગવાન કરશે, અને ઓલા એવું નક્કી કરીને બેઠેલા કે જો આપણને કહે તો આપણે દેશું, આપણને કહે તો આપણી પાસે આટલા પૈસા વાપરવાની ઈચ્છા છે જ આપણને, અને વાપરવાના જ છે, વાપરવા માટે જ નક્કી કરેલા છે, પણ માગશે તો દઈ દઈશું. પણ સામેથી આપણે તો કઈ એમ નથી દેવા. થયું એવું આયોજન બધું પૂરું થઈ ગયું, દેનારા એ દઈ દીધા પૈસા, કઈ જરૂર પડી નહીં તો એમને માગ્યા જ નહીં, બધું પતી ગયું. પછી આ મૂંઝાણા કે મારા પૈસા વાપરવાના હતા અને મારે એમ કે માગશે માગશે, કાંઈ માગ્યા નહીં અને આવું સરસ આયોજન પૂરું થઈ ગયું, મારે હવે શું કરવું, હવે આ પૈસા મારે વાપરવા છે પણ હવે આવો લાભ ક્યાં મળે, આ ફળ ક્યાં મળે, આવી સરસ પૈસા વાપરવાની જગ્યા ક્યાં મળે, ભારે કરી વાપરીશું ક્યાંક બીજે પણ આવી શાંતિ નહીં થાય એમ મનમાં રહ્યો શોક. હું ભગવાન શ્રીહરિને એ જ કહું છું, તમને શોક થવાનો જો તમે આ હરિભગત ઉપર દયા નહીં કરો તો આવા હરિભગત તમને ક્યાંય મળવાના નથી. જો તમે એમ ધારીને બેઠા હો કે ક્યાંક હારા હરિભગત મળશે તો એના ઉપર હું દયા કરીશ અને મારી મૂર્તિનું સુખ આપીશ ને અંતર શત્રુ ટાળીશ, મહારાજ અમે આખા સંપ્રદાયમાં રખડીએ છીએ, આખા સત્સંગમાંથી હારા હારા અહીં આવ્યા છે, અમે ખોટું બોલતા નથી, અમારી જાણમાં જે હારા હારા છે એ બધા અહીં બેઠા છે, સંપ્રદાયમાં હારા હારા ભક્તો બધા છે, ઘણી જગ્યાએ છે, ઘણા ગ્રુપ છે, ઘણાય સારા સાધુ છે, અમે જ હારા સાધુ છીએ એવું અમારું કહેવું નથી મહારાજ, અહીં હરિભક્તો આવ્યા છે એટલા જ હારા છે એમ પણ અમારું કહેવું નથી, પણ અમારું એટલું તો તમને જરૂર કહેવું છે, એ હારા હારા સંતો હારા હારા ભક્તો જે છે એમ આ પણ સારામાં સારા ભક્તો છે, માટે જોજો રાહે ન રહેતા કે જો બહુ આ લોકો કે તો દયા કરીશ, બહુ અમે કઈ તમને કરગરવાના નથી, હું હાથ પસારું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે એ મને મંજૂર નથી. હે ભગવાન, આપ તો અંતર્યામી ને મોટા છો, અમારે તમને કહેવાનું ન હોય, આ ભક્તોને તમે તમારી મૂર્તિથી ભરી દેજો એવી મારી પ્રાર્થના છે, એક નાના જીવની પ્રાર્થના. આ અમારા લાડકવાયા ભક્તોને તમારી મૂર્તિથી ભરી દેજો મારા બાપ, હે ઘનશ્યામ આટલી દયા કરો. હું તો મહારાજને એમ કહું છું કે અમે આ જે કાંઈ આયોજન કર્યું 12 દિવસનું, એમાં જે કાંઈ ભક્તોને આનંદ થયો, જે કાંઈ સુખ થયું, આ આખા આયોજનનું જે કાંઈ પુણ્ય થયું, એ પુણ્ય શ્રીજી મહારાજના ચરણારવિંદમાં મૂકીએ છીએ, અમારા બધા સાધુની મહેનતો એ ભગવાનને દઈ દઈએ છીએ અને કહીએ છીએ કે એનું જે ફળ થતું હોય એ ફળના બદલામાં આ અમારા હરિભગતની વાસના બાળો, આટલું કરો. એને નડતા અંતઃશત્રુ, એને નડતા ઘાટ સંકલ્પો, કોઈને પ્રભુ ભજામાં વિક્ષેપ હોય, કોઈને હગાવાલા સત્સંગમાં શિબિરમાં ના આવવા દેતા હોય તો મહારાજ એના મગજ ફેરવી નાખો, તમારા જીવને તમારી સમીપે આવવામાં કોઈ અડચણ ન રહે એટલી દયા કરો ભગવાન, દયા કરો દયા કરો. આજ તો મહારાજ અને બધાય મુક્તો આ દિવ્ય શિબિરમાં હોય જ, ભગવાનને આવું બહુ ગમે છે, આવું જ્યાં હોય ત્યાં મહારાજ અને મુક્તો બધા જ બેઠા હોય છે, વાલા ભક્તો આપણી બધાની પ્રાર્થના સાંભળે છે, બહુ બહુ આનંદ થાય છે. આજ સૂરજ ઉગ્યો ને શ્રીજી આવ્યા,
આજ સૂરજ ઉગ્યો ને શ્રીજી આવ્યા,
આજ સૂરજ ઉગ્યો ને શ્રીજી
આવી
આ રે, આ રા
કુંડળ મોજાર લાડી લો લાલ
શ્રીજી આવી આ
સુખનો ભંડાર લાડીલો લાલ આવે આરે
સીધી સુખનો ભંડાર લાડીલો લાલ આવે આરે
હે જી શ્રીજી સુખ સુખનો ભંડાર લાડીલો લાલ
સહજાનંદ
સ્વામી મહારાજની જય.
સવારે ઉઠીને શ્રીજી મૂર્તિ
જોતા વાલા કમળ મેલે ગર્વ
આ પદ ક્યારે રચાયું તું ખબર છે તમને? પેલા 5 વર્ષ કથા બથા બંધ કરીને અમે ખોપાળામાં નત બધે બેસી ગયા, અમને વિમુખ કરી દેવાના હતા અને મોટો ડખો થયો હતો ખબર છે ને? એ વખતે આ નહીતર ના થાત જોયા જેવી ખરી. પણ આપણે હજી સન્મુખ છીએ અને સુખી છીએ. હેરાન ગતિ બહુ હતી, અબ તો એસા હો રહા હૈ, હેરાન કરને વાલે ખુદ હેરાન પરેશાન હૈ, હમ તો માં આનંદ મે ભજન કર. હરી ને નિરખ્યા રે
સાંભળી મેં ઘન ગા
હસતા હસતા આવે રે પાસે
હો
મારો હસતા આવે રે પાસે
સાગર સદગુરુ પ્રેમાનંદ સ્વામી અહો એને મહારાજની મૂર્તિ કેટલી વાલી હશે અને મહારાજને આ પ્રેમાનંદ સ્વામી કેટલા વાલા હશે એ અલૌકિકતા તો એ બે જાણે. વીતી હોય રે તે હો જાણે અણ સમજ્યા મણ
એ જી ઘાયલ નિગત તો ઘાયલ જ જાણે શું જાણે સંસારી
ઘાયલ નિગત તો ઘાયલ જ જાણે પ્રેમાનંદ સ્વામી એટલે પ્રેમ સખી સહજાનંદ સ્વામી આ બેયનો એકાબીજીમાં જે ભાવ ને પ્રેમ છે એને આપણે ન સમજી શકીએ. એકાબીજી પ્રત્યે જે એમનું અખંડ ખેંચાણ, અખંડ જે આમ બંનેને એકાબીજીને જોઈને જે સુખ વર્તે, આનંદ વર્તે, હિતના યાદ રહે, પ્રેમ બિના આનંદ નહીં. પ્રેમ આનંદનું સ્થાન છે, દ્વેષ દુઃખનું સ્થાન છે. દ્વેષ દુઃખનું ઘર, પ્રેમ આનંદનું ઘર છે. પ્રેમ કર્યા વિના કોઈ જીવ રહી શકતો જ નથી. પ્રેમ વિના જીવ માત્રને ચાલતું જ નથી. જીવને કોઈનામાં પ્રેમ કરવો જ પડે છે અને જીવને કોઈનો પ્રેમ જરૂરી હોય છે. માણસ માત્ર મને કોઈક પ્રેમ કરે એવું ઈચ્છ્યા વગર રહી શકતા નથી અને માણસ માત્ર કોઈને પ્રેમ કર્યા વગર રહી શકે એવી વ્યવસ્થા જ નથી. કેમ જે માણસ સુખ વિના કદી ન રહી શકે અને સુખ તો પ્રેમ લેવા દેવાથી જ મળે છે અને દ્વેષ લેવા દેવાથી તો અંગારા જરે છે, નિરુદુઃખ ઉત્પન્ન થાય છે. પ્રેમની આપલે એને જ આપણે સુખ કહીએ છીએ. પ્રેમાનંદ સ્વામી પોતાનો પ્રેમ ભગવાન સહજાનંદ સ્વામીને કરે છે તો સહજાનંદ સ્વામી પોતાનો પ્રેમ પોતાની વાલી પ્રેમ સખીને કરે છે. રાધા અને કાન એવા જ અમારા પ્રેમ સખી અને સહજાનંદ ભગવાન, એ બેની વાત જુદી. પણ વાલા ભક્તો, એક વાત કહું, માનશો? મારી વાત માનશો? પ્રેમ ભગવાનને ભગવાનના સંતો ભક્તો સિવાય ક્યાંય કરશો નહીં. એક દોરાવાય પ્રેમ બીજે કરશો નહીં. હું હાથ જોડી ના પાડું છું, પગે લાગી. ખબર છે મને, પ્રેમ કરવાથી સુખી રહેવાય, પરંતુ સંસારના પદાર્થોમાં પ્રેમ કરશો તો એ પદાર્થ નાશવંત હોવાથી તમે દુઃખી દુઃખી થઈ જશો. પ્રેમ કરવો જોઈએ પણ નાશવંત આ જગતમાં નહીં, અવિનાશી એવા આ ભગવાન અને આ મુક્તોમાં પ્રેમ કરો તો અખંડ આનંદ રહેશે અને બેડો પાર થઈ જશે. પણ જે પદાર્થ પહેલા હતા નહીં, જે પદાર્થ પછી કાયમી રહેવાના નથી, એવા કોઈ માયિક પદાર્થમાં ક્યારેય એક રજ જેટલો પ્રેમ કરાય નહીં અને જે કરે છે એને સમજણ છે નહીં. વો નહીં જાણતા હૈ, અને કદાચ જ્ઞાન હશે તો પોપટ્યું જ્ઞાન, અંદરથી ઊંડું ઉતરેલું સાક્ષાત થયેલું જ્ઞાન નહીં. એમાં કાંઈ ન વળે, એને ઓલા કબૂતરિયા જ્ઞાન જેવું જ્ઞાન કહેવાય. સમજ્યા? પારધી આવશે, ઝાડ બાંધશે, હમણાં આપણે પકડી રહેશે માટે બધા ઉડી જજો, એમ જ્ઞાન ગોખતા હતી બધા. પારધી આવ્યો, ઝાડ પાછરી, અંદર બધા બંધાઈ ગયા, તોય મોપાટ ચાલુ જ હતી. પારધી આવશે, ઝાડ બાંધશે, પકડી લે. એટલે બધા પકડાઈ ગયા ને તોય હજી બોલ બોલ કરો. ખબર છે તમને કોણ પારધી, કોણ ઝાડ, કેમ બંધાઈ જવાનું, કાંઈ કાંઈ ખબર નહીં, તોય બોલ બોલ કરે. એમ પોપટ્યું જ્ઞાન આવવું હોય, અંદર કાંઈ ઉતર્યું ન હોય, કાંઈ ખબર ન હોય, એને બોલ બોલ કરે ગોખી ગોખીને ગ્રંથોમાંથી. પણ એ જ્ઞાનનો પોતાને કોઈ સાક્ષાત અનુભવ નહીં, એ આ કબૂતરિયું જ્ઞાન ન આલે. સમજ્યા? અને શ્રીજી મહારાજે તો એને ખિસકોલિયો ભગત કીધો છે. ખિસકોલી બોલે તે ભેળું પૂછડું ઊંચું કરે મહારાજ કે. એમ આ બધા ભગત આવા દેખાડો જાજો કરે, વાસ્તવિકતા કાંઈ ન હોય, એમાં શું સુખ આવે? એમાં સુખ શું આવે? સુખ તો વાસ્તવિકતામાં છે, બનાવટમાં સુખ નથી, કોઈ દી ન હોઈ શકે. એટલે તો આ જગત છે ને વાસ્તવિક નથી, બનાવટી છે, માટે આમાં સુખ નથી. વાસ્તવિક તો ભગવાનની દિવ્ય મૂર્તિ છે, વાસ્તવિક તો તે ભગવાનને પામેલા દિવ્ય સંતો ભક્તો વાસ્તવિક છે, એ રહેનારા છે, એમાં કાળનો પ્રવેશ નહીં. એ અવિકારી છે, અવિનાશી છે, અખંડ છે. માટે પ્રીતિ કરો તો ત્યાં કરો, ન કરવાની હોય ત્યાં પ્રીતિ કરીને મૂર્ખાઈ શું કામ કરીએ છીએ, ખરું કે નહીં? સંતો મારી વાત સાચી સાચી ને? હા, એમ ભગવાન વાસ્તવિક છે. આપણે આટ આટલું ચોખ્ખું સમજીએ છીએ તો પણ માયાનું ખેંચાણ જબ્બર છે. હો, તોય પણ માયિક પદાર્થ ક્યારેક ખેંચી જાય ખરા, જો સાવધાન ન રહ્યો તો. સંતો સાચું કે નહીં? શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ ક્ષણિક સુખ છે. જગત ચલાવવા હારું ભગવાનને આ માયામાં નાખેલા છે, એ આપણને ઢળી જાય ખરા. અને ભગવાનની મૂર્તિ તો આનંદનો સાગર છે, અને ઓ સુખ તો એક આનંદ સાગરની માત્ર જણ છે એમાં નાખેલી માયામાં. પણ ભગવાનની મૂર્તિની તો વાત જ આવે છે, ભાવ સુખ છે ભગવાનમાં. એ મહાસુખ જોઈતું હોય તો એસા કીજીએ, શ્રી હરિ કે સાથ પ્રેમ કી આપલે કીજીએ. તમે ભગવાનને પ્રેમ કરો, ભગવાન તમને પ્રેમ કરે, એમાંથી જે આનંદ આવશે એ આનંદ તમને બીજે ક્યાંયથી નહીં આવે, નહીં આવે, નહીં આવે. અચ્છા, આપણને પ્રેમ વિના નથી રહેવાતું, ખરું કે નહીં? પ્રેમ કરવા જોઈએ છીએ, ક્યાંક આપણને ભેટવા જોઈએ છે, ક્યાંક ચુંબન કરવા જોઈએ છે, ક્યાંક પરિચય જોઈએ છે, ક્યાંક આપણને થોડો મીઠો શબ્દ સાંભળવા જોઈએ છીએ, આપણને કાંઈક સૂંઘવા જોઈએ છીએ. આપણે એ વિના નથી રહી શકતા, પ્રેમ કર્યા વગર નથી રહી શકતા, બરાબર? અને આપણને પણ કોઈક પ્રેમ કરે એવી આપણે સદાય ભાવના રાખીએ છીએ. તો આપણે ક્યાં એવા રાંડી રાંડી જેવા છીએ? ભગવાન સહજાનંદ સ્વામી આપણા ધણી છે ને, બોલો. અને છતે ધણીએ, છતે ધણીએ જાર પુરુષ પાસે જવું? માયા તો બધી જાર છે. ભગવાન સહજાનંદ સ્વામીને પ્રેમ કરો ને, બીજે શું કરવા કરો છો? વેશ્યા જેવા ગણાય. ધણીને મેલીને બીજે પ્રેમ કરીએ તો વેશ્યા જેવા ગણાય, આટલી સમજણ ન પડે? આપણો ધણી કોણ? આપણે સહજાનંદ સ્વામીના છીએ. માટે રૂપ જોવાની ઈચ્છા થાય તો સહજાનંદ સ્વામીને જોઈએ, ભેટવાનું મન થાય તો સહજાનંદ સ્વામીને બનીએ, ચુંબન લેવાનું મન થાય તો ભગવાનને લઈએ, વારણા ભગવાનને લઈએ, ભગવાન 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 કરી મૂકીએ, ભગવાનની વાણી કથા કીર્તન સાંભળીએ, ભગવાન સાથે અતિ આનંદમાં હરીએ ફરીએ મજા કરીએ, ભગવાનમાં જોડાય છે. ભગવાનને આપણે પ્રેમ કરીએ તો ભગવાન આપણને પ્રેમ કરીએ કરે જ, ભગવાન તો તૈયાર જ છે. બોલો, ભગવાન તૈયાર જ છે. પણ આપણે ભગવાનને પડ્યા મૂકીને બીજે જ્યારે પ્રેમ કરવા જઈએ છીએ તે ભગવાનને બહુ દુઃખ થાય છે. ભગવાનને એમ થાય, અર ભગત મારો, અને અર અર ન્યાય ક્યાંય ગયો. શું થાય ભગવાનને? ભગત મારો, અને અર અર ન્યાય ક્યાંય ગયો. જેમ કે કોઈ સદગ્રહસ્થની પત્ની કોઈ બીજા પુરુષારે ફરવા જતી રહે તો એને પતિને કેવું થાય? સમજાણું તમને? ભગવાનને એમ છે, ભગત મારો, અને આ માયાના સુખમાં બિચારો રખડે છે. મારું સુખ પડ્યું મેલીને માયાના સુખમાં આ બિચારો હેરાન થાય છે. ભગત મારો, અને મારા હાથમાં નહીં લ્યો. ભગવાનને દુઃખ થાય. મારી વાત સમજો છો કે તમે? સમજતા જ નથી. આમ તમને આમ કાંઈક થતું નથી? હું ધીમું ધીમું બોલું છું પણ સોડા કાઢી નાખે એટલું વહમું છે આ. સમજાણું? મહારાજ કે એની ભક્તિ વેશ્યા જેવી કહેવાય, પતિવ્રતાની ભક્તિ નહીં. પ્રતિવ્રતાની ભક્તિ તો એને કહેવાય કે પોતાના પ્રિયતમનું સુખ ભોગવે, એનું સુખ ઈચ્છે, બીજું સુખ ઝેર, બીજી વાત નહીં. ગોપીઓને જેવું, ગોપીઓને કૃષ્ણ મળ્યા પછી જગત ઝેર થઈ ગયું હતું કે અમારે તો તું જ, હરતા ફરતા જાગતા હૂતા, મારો કાનો મારો કાનો મારો કાનો, બીજી વાતમાં અમને સમજ ન પડે, હવે ગોપીઓ ભણેલી નહોતી, ભરવાડ્યું કહેવાય, પણ ભગવાનમાં જોડાઈ ગઈ તો શાસ્ત્ર માત્રમાં લખાઈ ગઈ. યુગોના યુગ જશે, સમાજ ગોપીઓનું નામ લેતો રહેશે, અને સમાજ ભક્તિ માર્ગની જ્યારે વાતો કરશે ત્યારે દ્રષ્ટાંતમાં ગોપીઓને લાવ્યા વગેરે દુનિયાનો કોઈ વિદ્વાન ભક્ત કવિ કે લેખક રહી શકશે નહીં. નહીતર જેને રહેવા ઘર નહીં, ગાડામાં સામાન ભરીને વગડામાં ઢોર લઈને ફરનારી આ પ્રજા ભરવાડ્યું, પણ ભગવાનને ઓળખી લીધા અને ભગવાનમાં એણે પ્રેમ કર્યો. સાંભળો છો, ક્યાં પ્રેમ કર્યો? ભગવાનમાં. અને આપણે તો આપણા છોકરામાં બૈરામાં જ્યાં હોય ને એમાં નો હેત કરાય. મા બાપી હેત કરવા જેવી વસ્તુ નથી. હું મારે કેવું, હેત કરવા જેવા ભગવાન સ્વામિનારાયણ છે. મહારાજ એ દાંત કાઢતા છે, એ બેઠા બેઠા મહારાજ કે છે, આ તો ખરી મારામાં હેત કરાવવાની વાતું કરે છે. પછી મહારાજ ક્યારેક મારા દાંત કાઢતા છે, તૂટી જાય ને તમે તારે તું આ કરતા હોય એમ જ કરવાના. પણ મહારાજ હવે જે થાય એ મહેનત કરું છું, હું તો તમને રાજી કરવા હે, બાકી પછી તો એને જેમ કરવું એમ કરે. પણ મારી મહેનતનો મને રાજીપો તમે આપશો કે નહીં? મહારાજ કે એમાં હું બંધાયેલો, બાકી આવડા સુધરે જ નક્કી નહીં, બાકી તમે જે મહેનત કરશો એટલો હું રાજી થઈ જઈશ. તારે બીજું શું જોઈએ? આપણે બોલો, અમારે ત્યાંનો રાજીપો જોઈશ. અમે જે કંઈ આંચકા મારીએ છીએ, બળ કરીએ છીએ, તો એને ખુશ કરવા કરીએ છીએ. એક વાર ખુશ થઈ જાય ને એક જ વાર, આહા, મથું છું એટલે ઓ મારા પ્રાણ, એક વાર તને એમ થાય કે વાહ મારો ભક્ત, મથું છું એટલે ઓ મારા પ્રાણ. અને આ આશા સિવાય બીજી કોઈ આશાથી તમે કાંઈ પણ કરશો તો રડશો રડશો, તમે રડશો. હું સાધુઓને કહું છું, મારી વાત સાંભળી લેજો, ભગવાનનું મોઢું જોઈને જ પ્રવૃત્તિ કરજો, સમાજનું મુખ જોઈને પ્રવૃત્તિ ન કરશો. જો સમાજનું મુખ જોઈને તમે કાંઈ પણ પ્રવૃત્તિ કરશો તો રડવા સિવાય કોઈ ફળ સમાજે કોઈને આપ્યું નથી. ગાંધીજીની 3 ગોળી બરોબર, નરસિંહ મહેતાની જેલ, મીરાબાઈની ઝેરનો પાલો, સાંભળો છો ને? તમારને કોઈને હક સમાજે ક્યાં લેવા દીધો છે? પણ ભગવાનની હામું જોઈને એને એને રાજી, ભગવાનને ભગવાનનો ભક્તો, એના જેવો કોઈ જ નથી, કોઈ જ નથી. પહેલો દરજ્જો ભગવાન સ્વામિનારાયણનો અને બીજો દરજ્જો એના ભક્તનો, આ બે જ મહાન છે. તમે ને તમારા જન પ્રભુ પરમાર્થી મુક્તાનંદ સ્વામીનું આ દિવ્ય વાક્ય છે મુક્તાનંદ ઉપનિષદ, તમે ને તમારા જન પ્રભુ પરમાર્થી બીજે માને નહીં મારું મન, તમે ને તમારા જન પ્રભુ પરમાર્થી બીજે માને નહીં મારું મન, તમે ને તમારા જન પ્રભુ પરમાર્થી. ગમે એમ કરીને ભગવાન સ્વામિનારાયણમાં પ્રીતિ કરવી છે, અને જે અડખે પડખે આવે અડખે પડખે સામે અને બધાને ગમે એમ કરીને ભગવાનમાં હેત કરાવવું છે. ભગવાનમાં હેત કરાવવા માટે હું ગમે એવું વાંકું સૂકું ત્રાહું બાંગું સોડા કાઢી નાખે એવું બોલું, એ બધું સુખદાયક સમજીને પકડજો. દુઃખ ના લગાડશો, દુઃખ ના લગાડશો, અવળું ન લેતા, અવળું ન લેતા. નિષ્કુળાન સ્વામી કહેતા, કોઈ આવી વિંધે કાનને રે કરીને કળવળ, પણ સમજો એના તાનને રે પહેરાવશે કુંડળ. કોઈ આવી વિંધે કાનને રે દુખે કરીને કળવળ, કળવળ કરીને તમારા કાન વિધે હુયો અડાડીને લોહી કાઢે, પણ સમજો એના તાનને રે પહેરાવશે કુંડળ. પણ એના હૈયાના તાનને સમજો કે તમારા કાનમાં સુંદર કુંડળ પહેરાવીને તમારી શોભા વધારવી છે. ભલે કાનમાં હુયો મારીને લોહી કાઢે, પણ એના હૃદયનો ભાવ તમારું ભલું કરવાનો છે તો તમને અવગુણ નહીં આવે, નહીતર દુઃખ થાય. સ્વામી કહેતા ને, દર્દીને ગોળી
કઠણ વચન કૌશુ રે કડવા કાક સ્વરૂપ, દર્દીને ગોળી દઉસુ રે સુખ થવા અનુપ.
ખરે મને
જે જન ખાવશે રે
આવું જે ઔષધ, જીરણ રોગ તેનો જાવશે રે સુખી થશે સદ્ય. નિષ્કળાન સ્વામી કહેતા કઠણ વચન કૌશું રે કડવા કાકજ રૂપ, આમ આમામ આમ થઈ જાય એવા કડવા ભૂખા કાઢી નાખે એવા વચન કહું છું. હો સ્વામી કે ધ્યાન રાખજો, દર્દીને ગોળી દઉં છું પણ સુખ થવા અનુપો, સુખી કરવા દઉં છું. હા, ડૉક્ટર સાહેબ ઓપરેશન રૂમમાં આપણને લઈ જાય અને આમ જો ડૉક્ટર સાહેબ છે તે આંય બાંધીને આંય બાંધીને આમ બધું બાંધીને આવે, આપણને એમ થાય કે માળો અત્યારે કોણ આવ્યો, હો ઓળખાય નહીં એવો થઈને આવે. હા, એક આ ડૉક્ટરો અને બીજા લૂંટારાઓ, એ બે મોઢા ઢાંકીને ઓળખાય નહીં એવા થઈને આવે. અને લૂંટારાના હાથમાંય સરા હોય અને ડૉક્ટરના હાથમાંય સરા હોય, બે કાપી નાખવાના જ હોય, પણ ડૉક્ટર આપણું ભલું કરવા માટે અને લૂંટારો એનું ભલું કરવા માટે આપણને કાપે, સમજણ. અને ડૉક્ટર કાપવાના હોય ત્યારે આપણે સહી કરી દઈએ છીએ કે તમે તમારે સુખે કાપો સૂઠ, કેમ જે આપણને ખબર છે કે આપણા ભલા માટે કાપશે, જે ખરાબ હશે એ કાપશે, સારું કાપવાના નથી. અને ઓલો લૂંટારો તો એવું ધ્યાન રાખે, સમજો છો કે નહીં, અમે લૂંટારા નથી, સર્જન ડૉક્ટર છીએ, સહી કરી દો, સમજાણું. અને ઓપરેશન થિયેટરમાં દાખલ થઈ જાઓ, કાપી કાપીને બધી ગાંઠો કાઢી નાખશું કે જે તમને નડતર રૂપ છે. ભગવાનમાં હેત કરવામાં જે નડે છે, ભગવાનમાં જોડાવામાં જે આપણી વાસના, સ્વભાવ, લોભ, ક્રોધ, માન, ઈર્ષા, અહંકાર, જે કાંઈ નડતું હોય, ભગવાન દયા કરે આપણા બધા સ્વભાવ છોડાવે, હે બધા સ્વભાવ છોડાવે. અને ભગવાનમાં પ્રેમાનંદ સ્વામી જેવી પ્રીતિ થઈ જાય. પ્રેમાનંદ સ્વામીને ભગવાનમાં પ્રેમ અને ભગવાનને પ્રેમાનંદ સ્વામીમાં પ્રેમ, બેયને અરસ પરસ. પ્રેમાનંદ સ્વામી ભગવાનને પ્રેમ કરે અને સહજાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને પ્રેમ કરે છે. આ તો પ્રેમની કથા છે, સમજ્યા. ભગવાનને ભક્ત ભેટી પડે અને ભક્ત ભગવાનને ભેટી પડે, કેટલી અદ્ભુત વાત છે. અતિશય બેયને હેત થઈ જાય તો ભક્ત ભગવાનને ચુંબન વર્ષા કરે અને ભક્ત પણ ભગવાન પણ એવા ખુશ થઈ જાય, પોતાના ભક્તને માંડે ચાંટવા, એને ચુંબન કરવા માંડે. પ્રહલાદજીને નરસિંહ ભગવાન ચાંટવા માંડ્યા હતા, ચુંબન કરવા માંડ્યા હતા, ખોળામાં લઈને છાતીએ દાબવા માંડ્યા હતા. જોયું ભગવાનને ભક્ત કેટલા વાલા હોય છે. ભગવાન કૃષ્ણને પોતાની ભક્ત ગોપીઓ વાલી હતી તો ભગવાને એની બધી મનોભાવના પૂરી કરી. વાંચો રાસપસ પંચાધ્યાય, જેમ ગોપીઓએ કહ્યું એમ કર્યું. ભગવાન તો દયાનો સાગર છે અને એ પરમાત્મા તો નિર્મળ છે, નિર્મળ. એનું ધ્યાન ધરે એ માણસ નિર્મળ થઈ જાય. પરીક્ષિતને એમ થયું ભગવાને આમ કેમ કર્યું, સુખદેવજી કહે છે ભલા માણસ તું અવગુણ નહીં લે એમ સમજીને મેં તારી આગળ આ બધી વાત કરી, તો તને ગોહો થયો, ગોહો ગીર્યો, સમજ્યા. એ સહેજ અવગુણ ક્યાંથી આવેલો ખબર છે, ઓલી ગોપીઓને તળાવમાંથી એમને આમ લુગડા વગેરે બહાર લાવ્યા ને ભગવાન, ન્યાથી પરીક્ષિતને એમ થઈ ગયું લે આ હું, પછી કાંઈ બોલ્યા નહીં. પણ પછી તો વધતું ગયું. એમાં રાસ પંચાધ્યાયની જ્યારે લીલા આવી ને તે ઓલો જરાક અવગુણ હતો ને બીજ રૂપે, એ મોટું ઝાડવું થઈ ગયું. પછી ન રહેવાનું. પછી બોલ્યા કે તમે કહેતા હતા ને કે ભગવાન તો અધર્મ ટાળીને ધર્મ સ્થાપવા ધરતીમાંથી આવ્યા, પોતે અધર્મ કર્યો કે એ કેવી રીતે ધર્મ સ્થાપે? ત્યારે સુખદેવજી બોલ્યા, આ તો હાલ ઊંધું પડ્યું. પછી થોડુંક સમજાવીને એ રસને છપાડ્યો. સમજ્યા? પ્રેમની વાત સુણીને પરીક્ષિત સવળી સમજણ નવલી ધીરે સમજીને સુખજીએ એ રસને છુપાડ્યો મોક્ષ રીત કહી દીધી રે. લ્યો પછી ન કીધું કેમ જે ભગવાન અને ભગવાનના ભક્તની પ્રેમ કથા તેવી જ હોય, ત્યાં કાંઈ મર્યાદા બરિયાદા ન હોય. સમજાણું? પતિ પત્ની બે માણા એકાંતમાં રૂમમાં હોય ત્યાં મર્યાદા હોય કાંઈ? એમ ભગવાનને ભગવાનના ભક્તને તો એકાબીજીમાં અતિ અલૌકિક મતિને અતિશય હેત હોવાને કારણે એક મેક અરસ પરસ એક જેવા હોય. ભક્ત કે બધું ભગવાન કરે અને ભગવાન કે બધું ભગત કરે, ફેર ન પડે તમારે. એમાં ભગવાન એમ કે ભગત તારે આ કરવાનું છે તે પાછો ન પડે, માથું કાપીને દઈ દે તો ભગત દઈ દે, ફેર ન પડે. અને ભક્ત એમ કે પ્રભુ તમારે આ બ્રહ્માંડને પ્રલય કરી નાખવાનો છે તો ભક્તને માટે ભગવાન પ્રલય કરી નાખે. બે એકાબીજીમાં હાવ ગાંડા હોય, હાવ ગાંડા. આપણને એકેયના ગાંડા ફાવે નહીં, કારણ કે આપણે ડાયા ને. પછી હળંગ કે દોઢ કે લાગઠ જેવા ડાયા હોય એવા, પણ આપણે ડાયા ને. ભગવાને ગાંડા ને ભગતે ગાંડા. તમે આ જગતમાં જોજો ભગવાનના અને ભગવાનના ભગતના બેના આખ્યાન ગવાય છે, બેના લીલા ચરિત્ર ગવાય છે. ભક્તના એ લીલા ચરિત્ર ગવાય છે ને ભગવાનના લીલા ચરિત્ર ગવાય છે. સમજાણું? ભગવાન સ્વામિનારાયણે પોતે લોયાના ત્રીજા વચનામૃતમાં પોતાના ભક્તના આખ્યાનો કહ્યા, લગભગ 20-21-22 જેટલાના આખ્યાનો કહ્યા પોતે પ્રગટના એના ભક્તના વિસ્તારથી. ગાયક રહી ભક્તના ચરિત્ર ભગવાને ગાયક નહીં, પોતે ગાયા. અને ભક્તો પણ ભગવાનના ચરિત્ર ગાય છે. એ કયા કયા ગાય છે ખબર છે? જ્યાં ગાંડા કાઢ્યા હોય ને ઈ, કારણ કે ડાય તો આખી દુનિયા છે, દુનિયા છે ડાય, માટે એના ગુણ કોણ ગાય? સમજ્યા? ક્યાંય કાઢે કો ગાંડાય તો લોકોને લાગે નવાય, તો એ ગાવા જેવું થાય. નવાય લાગ્યા વગર તો ગાવા જેવું કેવી રીતે થાય? એ ભગવાન પધારતા હોય ને એની બા ગુજરી ગયા હોય ને ભગવાન નહીં ઘેરે આવે હુતક જાણીને એમ માનીને ડોશીને સેતે બાંધીને સડાવી દે મેળામાંથે, અને ભગવાનને ઉતારો દઈને જમાડે રમાડે તણી દી હુદીને પછી વળાવવા જાય ત્યારે ભગવાન કે જાઓ ઓલી ડોશી હડી જાય, એ ગુણ એ ગવાય. સમજ્યા? શું અદભુત વાતું છે! જેવી તેવી કથાઓ નથી હો ભગવાનને ભગવાનના ભક્તની. ભગવાનનો ભગત જ્યારે ભગવાનની મસ્તીમાં ભગવાનના પ્રેમમાં જ્યારે ડૂબ્યો હોય ત્યારે એ એવું કરી નાખે કે જે જીવનભર ગવાય, પછી કાયમ ગવાય. હો, ગોપીઓ ભગવાનના પ્રેમમાં એવી ગાંડી થઈ, પૈણા પતિને પડ્યા મૂકીને ભાગી અડધી રાતે ને કૃષ્ણને જઈને મળી, દુનિયા માત્ર આ કથા ગાઈશ, દુનિયા માત્ર. એણે એવું કર્યું, હું અજબ ગજબની વાતું છે. ભગવાનને પોતાના ભક્તની રીત જુદી છે, ન કરવાનું કરે. વાળાક દેશનો આહિર પટેલ સામત, ભગવાન સ્વામિનારાયણ એની વાત કરી હતી પોતે, વહુને તેડવા ગયો ને છોકરાની, તે ઓલે મેણું માર્યું કે તમારા છોકરાને જ જોતી, તમારે જોઈતી હોય લઈ જાઓ. અરા કે તમારી જાતના, હું ભગવાન સહજાનંદ સ્વામીનો આશ્રિત ને તમે મારા પ્રત્યે આ બોલ્યા. અને એમ કહેવાય છે કે ભીષ્મ પિતાએ જે કર્યું હતું ને એ એણે ત્યાં કર્યું, એટલે ભગવાન સ્વામિનારાયણે એનું ચરિત્ર પોતે લોયાના ત્રીજામાં વિસ્તારથી કહ્યું હતું સભામાં. નહીતર શિક્ષાપત્રીની આજ્ઞા લોપી અંગ છેદો અને કર્તવ્યો. પણ કયા હેતુથી કઈ ખુમારીમાં એ જીવ્યા એ બહુ અગત્યનું હોય છે. ભગવાન સહજાનંદ સ્વામીની ખુમારીમાં એના કેપમાં એણે જે કંઈ કર્યું હોય એ શાસ્ત્રની મર્યાદા ઉલ્લંઘન જેવું હોય તો પણ બધા એને ગાવા જેવું થાય છે. એ વાત આખી જુદી છે અને સમજનારા હોય એ સમજે, બાકીના ખબર પડે નહીં કાંઈ. ભક્ત ભગવાનમાં ગાંડો અને ભગવાન ભગતમાં ગાંડા, અને ભગવાને ગાંડા ને ભગતે ગાંડા, અને દુનિયા બધી ડાય, આ બેમાંથી એક સમજી શકે જ નહીં એમાં મને ન લાગે નવાઈ. નવાઈ ન લાગે કારણ કે ગાંડાને ડાયા ન સમજી શકે. કેવી રીતે સમજે આને હું ગાંડપણ છે આપણને કેમ ખબર પડે? આ જગતમાં ઘણા ગાંડા ગાંડા કાઢતા હોય છે, આપણને એમાં કઈ ખબર પડે છે કે હાલો હું આ ગાંડા કાઢે છે? એટલે એમાં કાંઈ ન સમજાય. કેમ જે આપણી તો સીમિત ગણતરી હોય છે, આપણે તો થોડું ઘણું સમજતા હોય, એ હોશિયારીમાં જીવતા હોઈએ, આપણને લાંબી ખબર પડે નહીં કાંઈ કે એને શું સુખ આવે છે, એને શું મજા આવે છે. એકવાર એક ગઢવી દાદા ખાચરના દરબારમાં આવીને સભામાં બેઠો અને ભગવાન સ્વામિનારાયણે સભામાં એને કૃષ્ણ રૂપે દર્શન દીધું એટલે બોલવા માંડ્યો, વાહ યશોદાનો લાલ, વાહ કાનો, વાહ. એટલે બધા સભાવાળા કે એ ગઢવી બાપુ મુંગાર્યો, ભગવાનના દર્શન કરવા દો. અરે પણ આહ વાહ, શું પણ વાહ. બધા કે ભાઈ મુંગાર્યો ને, પણ કે મૂંગું રહેવું કેમ? ઓહો, બધા કે એટલે ઓહો કરે છે તે પણ મૂંગો રે ને કે તાકે પણ આ હા હા. બે ત્રણ વાર મૂંગો રહેવાનું કીધું ને એટલે ગઢવી કે એટલે મને મૂંગા રહેવાનું કહો છો, તમને કેમ કાંઈ થતું નથી? કે તમને કેમ કાંઈ થતું નથી? એને એ ખબર નહીં કે મને એકલાને દેખાય છે, હા કોઈ નથી દેખાતું. પણ ગોપાલ સ્વામી સમજતા હતા કે ભગવાને લીલા કરી છે અને આને દિવ્ય દર્શન દીધું છે અને આને ક્યાંથી રહેવાય. પછી ગોપાલ સ્વામીએ આ માંગણી કરી, ચૂપ, ન રહેવાય તો કે ઊભા થઈ જાઓ. પછી ગઢવીને રહેવાનું નહીં સમજ્યા, એ સભામાંથી ઊભા છે ને ઊભી બજારે નીકળ્યા. વાણિયા દુકાને બેઠા હોય ને એને કે અહીં હું માખ્યું મારો છે, આમ દાદાના દરબારમાં જાઉં યશોદાનો કાન બેઠો છે કે બજારે માંડ્યો કહેવા, ઊભી બજારે બૂમો પાડવી પડે ને અહીં હું સોલાવો દરબારમાં જાઉં દરબારમાં ભગવાન બેઠા છે કે બોલો. આ એની ખુમારી હતી. આપણને એ ગાંડો લાગે કારણ કે આપણે ડાયા, વાંધો એટલો પડે છે. જો આપણે એની જેવા ગાંડા હોય ને, ગાંડો ગાંડાને ઓળખે ખરેખર, સાધુ સાધુને ઓળખે અને ચોર ચોરને ઓળખે. આ તો રીત છે. એટલે જ શ્રીજી મહારાજે કહ્યું કે એવા જે પરમ ગાંડા સંત હોય એને ઓળખવા હોય એને ગાંડા થવું જોઈએ. જ્યાં સુધી ગાંડો ન થાય ત્યાં સુધી એ સંતને ઓળખતો નથી, અને જ્યાં સુધી સંતને ન ઓળખે ત્યાં સુધી એ ગાંડોય થતો નથી. માટે આ પરસ્પર વિરોધ આવ્યો. હા હા, એનો ઉત્તર પછી એવો કર્યો કે એવા કોઈ ગાંડા દેખાય ને એમાં પ્રીતિ કરજો તો ગાંડા થાઓ, વાંધો નહીં આવે. કેમ છે? તો કે સંતમાં પ્રીતિ કર્યાનું જ એ ફળ છે કે ભગવાનનું દર્શન થાય, આત્મદર્શન થાય અને એ સંતના સરખી સ્થિતિ થાય. જો કોઈ સંતમાં પ્રીતિ થાય તો તૈણવાનું પ્રાપ્ત થાય, સંતમાં હેત થાય તો શું થાય? આત્મદર્શન પોતાનું થાય, ભગવાનનું પણ દર્શન થાય અને એ સંતના જેવી સ્થિતિ થાય. પણ ગાંડા હોય એમાં પ્રેમ કેમ કરવો? બરોબર, આ સાધુ બધા ગાંડા. રીત જગત છે ન્યારી, જગતમાં એ સંત પરમ હિતકારી. જો ધ્યાનમાં આવે તો બોલાવે, ને પાછા બોલાવે નહીં. જો મળી મગજ ગયો તો પાછા ખખડાવે, સમજ્યા, ગચકાવે. અને પાછા જો બહુ રાજી છી ગયા હોય તો એમ કહી દે કે પૈસા એટલા વાપરી નહીં ખાય. એટલે આ સાધુનો તો છે ને રાજીપોય નહીં હારો, કુરાજીપોય નહીં હારો ને કાંઈ નહીં હારો, આ તો હાવ ગાંડા. અને આપણા બૈરા છોકરા બહુ ડાયા, એ કોઈ દી ઘસકાવે નહીં, કોઈ દી કાંઈ વપરાવે નહીં, ડાયા ને. આ તમને પાછું એમ થાય ને કે વાપરીએ તો બૈરા છોકરા સારું વાપરી, કેમ જે એની સારું રેડ્યા છીએ, તમારી સારું રેડ્યા છીએ. આ બધા તમારી સારું અમે પૈસા રળીએ છીએ, કારખાના ફેક્ટરીઓ ધંધા પાણી તે આ બધા તમારી સારું કરીએ છીએ. વાત કરો છો, અમારે હું બૈરા છોકરા નથી, એ બૈરા છોકરા સારું રળીએ છીએ. એટલે એના સારું તો વાપરીએ જ ને, એના લગ્નમાં, એના બીજા ત્રીજા કામમાં, અહીંયા વાંધો નથી. કેમ જે એવું મનાય છે કે એના હારું તો છે આ બધું, એમ ખ્યાલ આવ્યો તમને? આ એના હારું તો આપણે ભેગું કર્યું છે, કાંઈ આ હરિભક્તો સંતો હારું ભેગું કર્યું છે? નારે ભાઈ, આ તો શાસ્ત્રમાં લખ્યું છે કે દસમો વીસમો ભાગ કાઢવો, જો નહીં કાઢો તો દુઃખી થાઓ. એટલે ભયમાં ભયમાં દસમો વીસમો ભાગ કાઢીને માંડ વાપરીએ છીએ, બાકી બાયડી છોકરા સિવાય કોઈને કોઈનો મહિમા નથી. દસમા ભાગને કાઢી નાખ્યા પછીના જેટલા પૈસા તમે ભગવાનને અર્થે, સંતો ભક્તોને અર્થે વાપરો તો હું તમને હરિભગત કહું. કારણ કે તમે દસમો ભાગ જ્યાં સુધી વાપરો સત્સંગમાં ત્યાં સુધી તમે વેપારી છો, હરિભગત નહીં. કારણ કે કોઈ પણ વેપાર માણસ કરે એમાં કોઈ પણ પાર્ટનર હોય એનો 10% ભાગ હોય તમારે બિઝનેસમાં, તો તમારે એને 10% નફો દઈ દેવો પડે ને. એમાં તમે કાંઈ એની માથે રાજીપો કર્યો કે એને રાજી કરવા એ ક્રિયા કરી કે એને તમે દાન કર્યું એવું જ કહેવાય નહીં. સાંભળો છો કે નહીં? તો સારું, અહીં અમારા કુંડળમાં કૂવો નથી, તો પહેલાં પાણી લાવવું, બુડી મરવું હોય તો એમ કહું છું. સમજો છો? ઠીક, તો વાંધો નહીં. આમાં ઘણી વખત તમને જો એમ થતું હોય ને કે સ્વામીને આપણા પર હેત કેમ નથી થતું, હેત નથી થતું, એનું કારણ આ છે, તમને સંતો ભક્તો હેત નથી. જો તમને સંતો ભક્તો હેત હોય ને તો તમારામાં અમને થાય, તમારામાં હેત ક્યાં જ થાય. કારણ કે તમારે હેત ન કરવું ઘરમાં છે, બૈરા છોકરામાં ને પૈસામાં. આ સભામાં ઘણા એવા બેઠા છે કે પાંચમો ને દસમો ભાગે ભગવાનને અર્થે વાપરી શકતા નથી, સમજાણું? એ બબ્બેન પાંચ પાંચ વર હલવાડી રાખે ઘરમાં, પછી થોડો થોડો વાપરે ને પાછું એવી રીતે વાપરે કે આખું જગત જાણે કાણે દાન કર્યું. એવો જ્યારે બરોબર મોકો આવે ને તઈ એને પૈસા છૂટે. અને એ પાસે એવી આશા એવો કે આ તમારે અર્થે વાપરી છે, ભગવાન પાસે આનું 10 ગણું દેજો એમ. ભગવાન કે કોડા તને 10 ગણું દીધું, એમાં જીતું આ દેશ, તે કાંઈ વાપર્યું નથી. આ તો મેં વાપર્યું છે, અને તું અમથો અમથો વચમાં મફતિયા જહ ખાસ. દસમો ભાગ મારો કાઢી નાખ્યા પછી તું વાપર તો મરદ ખરો, લે એ તો એનાથી થાય નહીં. અને એવા હરિભગતમાં મને હેત થાય નહીં, મને તો જે ભગવાનને ભગવાનના ભક્ત માટે જીવતા હોય એવા હરિભગત વાલા લાગે, એના મર એના ઉપર હૃદયથી રાજીપો રહ્યા કરે કે ધન્ય છે આને, આને ભગવાન સમજાણા છે એમ, કે આ ભગવાનને અર્થે જીવે છે. અને આ સત્સંગમાં એવા ઘણા હરિભગત બેઠા છે, ઘણા હરિભગત. બોલો, જો કાલે કોલો નાનો હરિભગત હવા 3 લાખ હાડા 3 લાખ બોલી ગયા જોયું, એ થાય? રૂપિયાવાળા જ થાય, એ ભાવનાવાળા જ થાય. ભાવના ક્યાંથી લાવો? કારણ કે સંસારીઓ આ જગતમાં બધાય એવું જ સમજે છે કે અમે જે કાંઈ રળીએ છીએ તે અમારા માટે રળીએ છીએ. અમે આ સંસારમાં સુખી થઈએ, અમારા છોકરા સુખી થાય, પેઢીઓને પેઢી લેર કરે, અમારું નામ રહે, એમ એમ સમજીને જે કોઈ ધંધા પાણીનો વ્યવહાર કરે છે એ બધા સંસારી છે. અને જે કેવળ ભગવાન અને ભગવાનના સંતો માટે રળે છે, સંતો ભક્તો માટે ધંધા ફેક્ટરીઓ હાંકે છે અને જે કમાણી આવે તે ખાવા પૂરતી રાખી અને ભગવાનને ભગવાનના સંતોને અર્થે સત્સંગને અર્થે વાપરી નાખે છે, એ સંસારી નથી, એ અક્ષરધામના મુક્તો છે. એ નાનો હોય, વ્યવહારમાં સામાન્ય આર્થિક સ્થિતિવાળો હોય કે બહુ મોટો રૂપિયાવાળો હોય, એ બધા અક્ષરધામના મુક્ત છે. એ ધામમાં ધામમાં જ છે. એના ઉપર ભગવાનને ભગવાનના સંતોનો એટલો બધો રાજીપો છે કે ન પૂછો વાત. કેમ? એ સાચા ભગત છે ભગવાનના, એ બાયડી છોકરાના નથી. અને એ લોકો તો એવું સ્પષ્ટ સમજે છે કે આ બધું ભગવાનનું ને સંતોનું છે. આ તો અમે એમાંથી ખાઈએ છીએ, ભગવાનને સંતોનું પ્રારબ્ધ ખાઈએ છીએ, અમારું નહીં. આ તો એનું છે, એનું અમારે વપરાય નહીં જલસા પાણીમાં, એનું એને દેવાય, એવું એને જ્ઞાન છે આ ભક્તોને, દાદા ખાતર જેવું. શું કથા છે આ બધી! આને ભગવાનમાં પ્રેમ કહેવાય, આને સંતો ભક્તોમાં પ્રેમ કહેવાય. બાકી તો પ્રેમનો વેમ હોય છે ઘણાને કે અમે પ્રેમી છીએ એમ, અને આપણને આવે દાંતાળા મનમાં મનમાં, રવા દે હાલી નીકળીમાં ડેંડા હાલી નીકળીમાં. તે હજી છે ને ભક્તિની દિશાએ નથી ભાળી. ભક્તિ તો તને આવતા ઘણી વાર લાગશે, ભક્તિની દિશા નથી જડી તને. અને મોટા ભાગનો સત્સંગ ભયમાંથી છે, પ્રેમમાંથી નહીં. પણ બધાને ખબર ન પડે, એ સમજતા હોય ને સમજીને પડે કે આ દાન પુણ્ય સેવા જે કાંઈ કરે છે એ બહુ હેત થઈ ગયું છે ભગવાનમાં સંતોમાં. એટલે કરે છે કે ભયમાંથી કરે છે કે આ નહીં કરું તો મારો ધંધો હરખો નહીં હાલે, અથવા આમ થશે, કંઈક વિઘ્ન આવશે, ફલાણું થશે, એમ એ ભયમાંથી કરે છે. ભયમાંથી તો હજી ભક્તિ કરીએ છીએ. અને ભગતમાં નામ લખાવવું છે, ભગત એને કહેવાય કે જેની ક્રિયા પ્રેમમાંથી થાય. કેમ લાગ્યો? ઓલી કડી બોલવી પડશે. કોઈ આવી વિંધે કાનને રે કરીને કળવળ, પણ સમજો એના તાનને રે પહેરાવશે કુંડળ. પછી ઓલી હદ ગાવી પડશે. કઠણ વચન કહું છું રે કડવા કાકશ રૂપ દર, ધીને ગોળી દઉં છું રે સુખ થવા આનો ખરે, મને જે જન ખાવશે રે આવું જે ઔષધ જીરણ, રોગ તેનો જાવશે રે સુખી થશે સજ. હવે પાછા કરું છું ભડાકાઓ, છાતી રાખજો બરોબર, બની નહીં ગાબડા નીકળી જાય. આવવા દઉં છું. ભગવાનનો ભગત કોને કહેવાય અને જગતનો જીવ કોને કહેવાય? વડોદરામાં નાથ ભક્ત હતા, એણે એ નક્કી કર્યું હતું કે હું જેટલું રડું ને એમાંથી બે જ ભાગ કરવાના, એક મારો અને એક મારા ઠાકોરજીનો, બે જ ભાગ 50%. અને જીવનભર એમ જીવ્યા 50%, અડધું વાપરી જ નાખવાનું, બીજી વાત જ નહીં. અને દાદા ખાચર શું કર્યું ખબર છે? તળિયા જાટક તેજુરીઓ ખાલી કરી 500 પરમહંસ, અને ગામડેથી આવતા હરિભગતના સંઘોના સંઘો હારું તળિયા જાટક, તળિયા જાટક. ત્યારે એનું પાને પાને નામ છે, પાને પાને નામ. એને આજ નહીં, સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી દુનિયા યાદ કરશે. એને ભગત કહેવાય. માંડ માંડ પાંચમો દહમો ભાગ માંડ માંડ જેને છૂટતો હોય એવા લોભીઓના સરદાર, ગુંદાના ઠળિયા જેવા ડેંડાઓ આ સભામાં હોય તો મને માફ કરે. પેલી કડી ગાતો, કોઈ આવી વિંધે કાનને રે
કરીને કળ છળ
પણ સમજો એના તાનને રે પહેરાવશે કુંડળ
કઠણ વચન કૌસુરે કડવા કાકશ રૂપ દર દિને ગોળી દૌસુરે સુખ થવા અનુપ ખરે
મને જે જન ખાવશે રે આવું જે ઔષધ જીરણ રોગ તેનો જાવશે રે સુખી થશે સદ્ય. ડોક્ટર સાહેબ બરોબર હામે બેઠા જ ભૈલાલભાઈ પકડજો કે છે મારી નાખ્યા આપણને શી ખબર કે આવું થવાનું છે. આવવા દો પછી ગોળા તમે તમારે આવવા દો. 72 પહેરીને બેઠા છીએ તમારી આગળ મશીન ગન હોય તો અમે કઈ જેમ તેમ નથી. આવું તો તમારે મોઢેથી કંઈક વાર સાંભળી ગયા પણ અમે કોઈ દી તમારો ગુણ નથી લીધો. આવું સાંભળીને જો ગુણ લીધો હોત ને તો અસર થઈ હોત અને કસર ગઈ હોત, પણ અભાવ જ આવ્યો છે એટલે સુધારો કેવી રીતે થાય. વાત કહેનારાનો અભાવ લે એના સ્વભાવ સુધરે નહીં. લીખ લીજીએ, વાત કહેનારાનો અભાવ લે એના સ્વભાવ સુધરે નહીં. ગુણ લે એના સ્વભાવ જાય. કામ ક્રોધ લોભ મોહ મદ માયા અહમ મમત્વ આ બધું કાઢી નાખશું ત્યારે ભગવાન આપણામાં રહેશે. આહ, ત્યારે ભગવાનને સંતો આપણને પ્રેમ કરશે. આપણે ભગવાનને અને સંતોને પોતાના જાણ્યા નથી. આપણે ભગવાનને અને સંતને પોતાના જાણ્યા નથી તો ભગવાન અને સંત આપણને એના કેવી રીતે માને, કેવી રીતે માને. એ હરિભગતની વાત મને યાદ આવે છે. એક દિવસ એ હરિભગતને મેં પ્રશ્ન કર્યો હતો, આ સત્સંગમાં એવા દિવ્ય દિવ્ય હરિભગત છે, આ સભામાં એવા કેટલાય ભક્તો બેઠા છે, કેવળ ભગવાનને સંતો માટે જ જીવે છે, કેવળ એને હું ઓળખું છું, પણ મારી એ નબળાઈ છે કે હું એને આ સભામાં જાહેર નથી કરી શકતો એ બધા હરિભક્તોને. નબળાઈ કહો કે મારો વિવેક કહો, કારણ કે મને એ ખબર છે કે હું એ હરિભક્તોને જો જાહેર કરું તો બીજા ઘણા હરિભગતને જાડા થઈ જાય એવું છે. એટલે નામ નથી દેતો, પણ ઘણા છે મારી આંખે, હું કેટલાય દેખું છું. એનો ખુદનો મને અનુભવ છે, મને પોતાને હરિભગતનો, કે આ મુક્ત જ છે એમ. કેટલાય મુક્ત આ સભામાં બેઠા છે, હું માનું છું ત્યાં સુધી 100 થી 150 તો ખરા, 100 થી 150 ખરા અક્ષરધામના મુક્ત હરિભક્તો એને હું ઓળખું છું. પણ મુશ્કેલી એવી છે, પ્રગટના ગુણ ગાવામાં તકલીફ બહુ થાય છે. એટલે પ્રગટના ગુણ કેવી રીતે ગાવા, એ હરિભગતની વાત સાંભળી મારી બે આંખમાંથી આંસુડા શરૂ થયા હતા. એ વાત મારે તમને કહેવી છે. એ હરિભગત એક દિવસ મેં એને પ્રશ્ન કર્યો હતો, મેં કીધું તમે આટલી બધી રસોઈઓ આપો છો, વારે વારે સંતોને જમાડો છો, વારે વારે નકરી રસોઈ જ દે દે કરે જ્યાં હોઈએ ત્યાં, અમે ઠેઠ વિદેશ સુધી રસોઈ દેવા લાંબા થાય કે યામ માટે રસોઈ કરજો. એટલે અહીં અમેરિકામાં ન હોય તો કે નાના, અને સાધુ માટે મરી જવું હોય તો એને કોઈ વાંધો નહીં. પણ એક દિવસ મેં એટલું જ પૂછ્યું હતું કે મેં કીધું આ તમે બધી રસોઈને આ સાધુ માટે બધો ખર્ચો કરો છો જે કરો એ, કારણ કે મને ખબર હતી આખા મંડળ માટે એનો ઘણોય ખર્ચો સાધુઓ માટે. તો મેં કીધું આ તમારે જે ધર્માદો દસમો ભાગ કાઢવાનો હોય એમાંથી, કે મેં કીધું તમે એમાંથી વાપરો. ત્યારે મને એણે એમ કીધું, એ મને કે તમે સંતો અમારા નહીં. મેં કીધું એ તો બરાબર, તમારા અમે. તો મને કે અમારા જે હોય એને અર્થે અમારો દસમો ભાગ વપરાય. મેં કીધું હું કાંઈ સમજ્યો નહીં. મને કે મારી પત્ની, મારા છોકરા, મારા મા બાપ એને અર્થે મારે દસમો ભાગ વપરાય. મેં કીધું મતલબ? મને કે એ મારા જે હોય એને અર્થે મારે દસમો ભાગ વપરાય, મારા હગાવાલા છોકરા બોકરાને માટે. મેં કીધું ના, એને માટે ન વપરાય. તો કે તમે અમારા હગાવાલા નહીં, તમે અમારા મા બાપ નહીં, તમારા અર્થે દસમો ભાગ વપરાય. મને કે જે વપરાય મારા છોકરા માટે અને મારા મા બાપ માટે જે ભાગ વપરાય છે એ ભાગ તમારા અર્થે વપરાય છે કે? હા હા. મેં કીધું દસમો? મને કે દસમો તો હું રોકડો દઈ દઉં છું, કેશ. ઈ કેમ વપરાય મારે કેશ? લે સાંભળો, તારે મને એમ થયું કે આણે ઈ વાત પકડી કે સંતો જો અમારા હોય તો એને અમારામાંથી જ જમાડવા પડે, અમારામાંથી એને સેવા કરવી પડે, સમજ્યા? અને આ ભગવાનના ભાગમાંથી તો નહીં. કેમ જે આ તો ભગવાનને એમ કીધું છે દસમો ભાગ કાઢવો અમારે અર્થે, એ તો કાઢી જ નાખવાનો. ત્યારે હું તમને કહું આવા હરિભગત હોય તો એમાં અમને હેત કેમ ન થાય, મને કહો જોઈ. અને એવા હરિભગત અતિશય અમને વાલા હોય જ, એ છેટા રહે કે નજીક રહે, સમજાણું? એ દૂર હોય કે નજીક હોય, પણ રાત્રિ દિવસ એ હરિભક્તોમાં વગર કર્યો પ્રેમ રહે. કેમ જે એને ભગવાનને ભગવાનના ભક્તો સંતોનો મહિમા સમજાણો છે, સમજાણું? આટલું થાય ત્યારે બૈરા છોકરા જેટલો ભગવાનના સંતોનો મહિમા કહેવાય, સાંભળો છો? આટલું તમારા થાય ત્યારે બૈરા છોકરા જેટલો કહેવાય, પછી વધે તારા વાત જુદી છે, સમજાણું? બાકી તો બધું સમજ્યા. ભગવાનમાં પ્રેમ છે કે નથી, ભગવાનના સંતો ભક્તોમાં પ્રેમ છે કે નથી, એ તો સમય આવે ત્યારે ખબર પડે છે. બાકી સભાની આગળ બેસીએ કે સભાની પાછળ બેસીએ, હજારો માણસમાં આપણું વ્યવહારિક રીતે માન સન્માન વખાણ થાય, હાર પહેરાવાય કે નો કોઈ ભાવ પૂછે આ શિબિરમાં આપણો, પણ જેને ભગવાનમાં સંતો ભક્તોમાં હેત છે એને ભગવાન જાણે છે કોને કેટલું હેત છે, અને જેને નથી એનું પ્રભુ જાણે છે. જેને ધીમે ધીમે થતું જાય છે એને ભગવાન જાણે છે, અને જેને હેત થવાને બદલે ઉલટાનું હૃદય પાછું પડતું જાય છે એને ભગવાન જાણે છે. ભગવાન અને સંતોની નજીક જે આવતો જાય છે એને જાણે છે, અને દિવસે દિવસે દૂર થતો જાય છે એને પ્રભુ જાણે છે, અને પ્રભુની જેનામાં કૃપા હોય એવા સાધુ પણ એને જાણે છે. કયા કારણે દૂર થતો જાય છે એની પણ ભગવાન સમજણ જેને પાડે એને પડે છે. આવું છે. ભગવાન સ્વામિનારાયણને આપણો આત્મા સુધા આપણે સમર્પિત થઈ જવાનું છે, મોક્ષનો આ પરમ હેતુ છે. અને જો આપણે ભગવાને આપણને આપેલું હોય એમાંથી થોડું કંઈ ભગવાનને દેવાનું ન દઈ શકતા હોઈએ તો ભગવાન આપણને અક્ષરધામ આપી દેશે હાવ મૂર્ખાઈ કરીને. એટલા બધા આંધળા વેમમાં ન રહેવું. કેમ જે ભગવાને આપણને જે કાંઈ આપ્યું છે, જે કાંઈ આપ્યું છે આપણને, એને આપણે મારું આ બધું મારું એમ કરીને વળગી ગયા છીએ અને આખે આખું બથમાં લઈ લીધું છે. એમાંથી ભગવાનને 10% દેવાનુંય તાન ચડતું નથી, તો એથી વધારે દેવાની તો વાત રહી. અને ભક્તનું તો એ લક્ષણ છે. વાંચો ગઢપુરની કથા કે હે ભગવાન સહજાનંદ સ્વામી, આજથી આ મારી બધી સભા સંપત્તિ, સગા સ્નેહીઓ અને મારો દેહ, મારું મન અને મારો આત્મા, આ બધું તમારું. એમ જ્યારે ગઢપુરવાસીએ કહ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં કાયમ રહ્યા. વાલા ભક્તો, ભગવાનનો મહિમા આપણને કેટલો સમજાણો છે, ભગવાનનો મહિમા આપણને કેટલો સમજાણો છે એનું માપ તો આપણે કેટલું સમર્પણ થઈ શકે છે, આપણે કેટલા સમર્પિત થઈ શકે છે એનાથી જ નીકળે, એનાથી જ નીકળે. બીજી વાત છે ને, એ માપ કાઢ્યાની નથી. આપણને ભગવાન સમજાણા છે કે નથી સમજાણા એ તો ગઢપુરવાળા જેવું થાય તો ખબર પડે. અને એમ આત્મા સુદ્ધા ભગવાનને જે અર્પાઈ જાય છે, ભગવાન એનામાં હલવાઈ જાય છે. કાં ગઢડા નીકળી હકાણું? જે ભગવાનને આત્મશુદ્ધા સોંપાઈ જાય છે, ભગવાન એનામાં હલવાઈ જાય. શબ્દ સાંભળજો, ફસાઈ જાય છે, પછી જઈ નથી શકતા. અને પછી એને છે ને માનવ ન કહેવાય અને દેવ પણ ન કહેવાય. જેનામાં ભગવાન ફસાઈ ગયા હોય ને એને અક્ષરધામ કહેવાય. શું કહેવાય? એ બે હાથને બે પગને બે કાનવાળો હોય ને તોય અક્ષરધામ કહેવાય. એ આ સત્સંગમાં જ બેઠો હોય, આગળ બેઠો હોય કે વાહે બેઠો હોય, પણ એ ભગવાનને રહેવાનું ઘર છે. કેમ જે ભગવાન એમાં રોકાઈ ગયા છે. સાંભળો છો? હા, એ વાત છે. ભગવાન જેવા ભગવાન, પ્રેમ કર્યા જેવા, સોંપાવા જેવા, એક નહીં હો માથા દઈએ તોય ઓછું એવા સ્વામિનારાયણ પ્રભુ મળ્યા છે મને ને તમને. એ ભગવાનમાં પ્રેમ નહીં અને સ્ત્રી છોકરાને સંસારના પદાર્થમાં પ્રેમ, અર આપણી કઠણાઈ છે. આ તો રૂપાળા ઉજળા મુખમાં કાળો કોટ છે, કાળો કોટ. આ કલંક જેવું તેવું ખરાબ નથી હો, અને મરતી વખતે આ કલંક જ નડવાનું, આ કલંક જ નડવાનું. અને જેમાં આપણને પ્રેમ હશે એ વસ્તુનો ભગવાન સ્વામિનારાયણ નાશ કરી નાખશે આપણને, છોડાવા હારું ઉડાડી મૂકશે એ વસ્તુ જ. કેમ જે આપણે એક તો ભગવાનને ભજીએ છીએ અને બીજું ભગવાનને કહીએ છીએ તમારા ધામમાં લઈ જજો. ભગવાનને એ ખબર હોય કે આને આવવું ધામમાં, પણ બંધાઈ ગયો છે ગામમાં, માટે આ ગામ બાળ્યા વન્યા આ છૂટો થાહે નહીં. પછી હળગાવશે, બધું હળગાવશે, કરશે લુખા. મુંબઈમાં કરમશી દામજી હતા જેણે મુંબઈનું મંદિર બંધાવ્યું. એક દિવસ એને જાહો ચલાલી એવી હતી કે ન પૂછો વાત. અને પછી એક માત્ર એને નોકરના રહેવાના ક્વાર્ટરમાં છેલ્લે એ માણસ રહેતા હતા, પતિ પત્ની. છેલ્લે જ્યારે ધામમાં ગયા ને ત્યારે જેણે મુંબઈનું મંદિર બંધાવ્યું કરમશી દામજી. અને એ માણસ એમ કહેતા હતા કે ભગવાને દીધું તારે દીધું એટલું, અને લીધું તારે લીધું એટલું. અને એ માણસને કોકે એમ પૂછેલું, સમજાણું, મહાદાન કવિએ પૂછ્યું હતું કે કરમસિંહભાઈ તમે આ બધું દાન આપો છો તો ક્યાંય તકતી કેમ નથી મારતા? અને તેથી કરમસિંહ દામજી એમ બોલ્યા હતા કે કવિરાજ, ભગવાને મને આપ્યું એની કાંઈ તકતી ભગવાને મારીશ? સાંભળ્યું કે ભગવાને મને આટલું દ્રવ્ય આપ્યું એની ભગવાને ક્યાંય તકતી મારીશ કે આ ભાઈને મેં આટલા લાખ આપ્યા છે? તો કે ના. તો કે એનું આપેલું હું એને પાછું દઉં અને એની મારે તકતી મારવી? કે એટલી બધી મૂર્ખાઈ કરવી? મને એટલી સમજ ન પડે? એવું બોલતા હતી કરમસિંહ દામજી. ગજબને આવી છે ને. એની એ સંપત્તિ ભગવાને બધી લઈ લીધી. 10x10 રૂમ ક્વાર્ટર એના નોકરનું એમાં રહેતા મુંબઈમાં અંધેરીમાં. અને છેલ્લે એ એવું કહેતા હતા કે દીધું તારે દીધું એટલું, અને લઈ લીધું તારે એને લઈ પણ લીધું. વાહ મારો નાથ, વાહ કેશ, હવે તારી સેવામાં લઈ જા. પછી સેવામાં લઈ જાય. જે આગલા જન્મમાં લાલાબાબુ હતા, હો, જેણે બાંકે બિહારીનું મંદિર બનાવ્યું વૃંદાવનમાં, એ જ કરમસિંહ દામજી બીજા અવતારે થયા. સુખાનંદ સ્વામી એને મળ્યા હતા. તે દિવસે સ્વામીએ કહ્યું હતું, ગઢડામ ભગવાન છે, તમે જાઓ દર્શન થઈ જાય, તો કે તમે અહીં લાવો ભગવાનને તેડીને, ગમે એટલો ભલે ખર્ચ થાય, તો કે અહીં ન આવે, તમે ત્યાં જાઓ. તો કે મારે જવાય એવું નથી. તે રહી ગયા એ જન્મમાં. પછી બીજો જન્મ લીધો એની આ કથા છે. ભગવાન શ્રીહરિ આપણે જેમાં આસક્તિ છે એને ઉડાડી મૂકશે તો જ છૂટા થાય ને. અને હું ભગવાનને કહું છું, ઉડાડી જ મૂકજો, બોમ્બ ઠોકજો મોટો, જળિયા ઝાટકથી બધું ઉડાડી મૂકજો. જેમ વર્લ્ડ સેન્ટર તળિયા ઝાટકથી ઉડાડી મૂકીએ ને ત્રાસવાદીએ, એમ મને જે કાંઈ બંધનનો હેતુ હોય એનો નાશ કરી નાખજો. આ જન્મે પૂરું જ કરવું છે. તમારા સિવાય જો કાંઈ તમે અમને આપો તો ધર્મ ભક્તિના 500 પરમહંસના સોગંદ છે. સ્વામિનારાયણ ભગવાનને કહીએ છીએ, આ અમારી પ્રાર્થનામાં જોડાવવું એ જોડાઈ જજો. હું તો મારું કહું છું, હે ભગવાન, તમારી મૂર્તિ સિવાય જો કાંઈ મને તમે આપો તો તમને ધર્મ ભક્તિને 500 પરમહંસના સોગંદ છે. અમે માગીએ તોય ન દેવી, દેવું તમારે. આંચકા મારીએ ને કે આવું દેવો આવું દેવો આવું, કહો, કાંઈ ન દેવું તમારે. પરાયણે તમારે તમારું સ્વરૂપ અમને દેવું. કેમ જે બહુ શાસ્ત્રને વાંચી વિચારીને સમજીને એક વાત નક્કી થઈ ગઈ છે કે ભગવાનનું સ્વરૂપ જ સર્વનું કારણ છે અને સર્વે સુખનું ધામ છે. અને એ જ મેળવા જેવું છે. અને જેને ભગવાન મેળવવા હોય એને બધું જ છોડવું પડે છે, બધું જ છોડવું પડે છે. બધાને છોડવાના બદલામાં ભગવાન મળે છે. આ જેને સમજાણું હોય એની વાત છે. ઘણા તો બિચારા હાવ નાના નાના દીકરા જેવા સત્સંગમાં છે, એને તો એમ થાય છે કે ભગવાન મળવા એટલે કે આપણે છીએ ને એના એમાં ભગવાન ઉમેરાઈ જાય એમ. એવું નથી. સમજાય છે મારી વાત? એવું નથી. ભગવાન મળવાની રીત જુદી છે. આ દેહ છોડી દેવો પડે છે અને આત્મા ભગવાનના સ્વરૂપ સાથે જોડી દેવો પડે છે. અને એ ટાણે જ્યાં જુઓ ત્યાં એક ભગવાન જ હોય છે ને, બીજું કશું હોતું નથી. એમ અક્ષરધામના મુક્ત ભગવાનને જોઈ રહ્યા છે, ભગવાન સિવાય એને કાંઈ દેખાતું નથી. આ ભગવાનને મળ્યા કહેવાય. જેને ભગવાનને મળવું હોય એને ભગવાન અને ભગવાનના મુક્ત સિવાય ક્યાંય પ્રીતિ રખાય નહીં, અને રાખે તો એને સમજણ છે નહીં. હજી સત્સંગમાં આવે છે, સમજશે, ધીમે ધીમે સમજશે. એ જ્યાં આવો ખુલ્લમ ખુલ્લો ચોખ્ખો જ્ઞાન માર્ગ સમજાવાતો હોય, સ્પષ્ટપણે જ્યાં જેવા છે એવા શાસ્ત્રના રહસ્યોની કથા થતી હોય, એવો જે અતિ દિવ્ય અલૌકિક સત્સંગ હોય, ત્યાં જઈને એ મન મક્કમ કરીને અપમાન સહન કરીને બેહતો હશે તો સમજાશે. બાકી જે આ સત્સંગમાં આવીને મોટપના માનના રવેડે ચડી ગયો અને કંઈક એકાદી પદવી મળી ગઈ સત્સંગમાં અને ગોઠવાઈ ગયો કે આપણે બરોબર ભગત થઈ ગયા, તો એ તો એમનામ વયો જવાનો. એ ના એ વેમમાં આપણે થઈ ગયા બરાબર એમ, બાકી થવાનું બધું બાકી રહેવાનું. એક વાત તમે વિચારજો વાલા ભક્તો, ભગવાન કાળથી અને દેશથી એટલા બધા મહાન છે, એટલા બધા મોટા છે કાળથી અને દેશથી. જો કાળથી હું કહું તો ભગવાનની આયુષ્ય એટલી બધી લાંબી છે કે ભગવાનના એક મટકામાં આવા કરોડો બ્રહ્માંડ થાય અને વયા જાય. આ બ્રહ્માંડની આયુષ્ય ભગવાનના એક મટકા જેટલી નહીં, મટકાના લાખમાં ભાગ જેટલી નહીં. ભગવાનની આયુષ્યની રેન્જ જો માપો તો અનંત છે, આદિ અનાદિ છે, મપાય એવું જ નથી. હા તો આટલું બોલીએ, વાણીની શું તાકાત છે કે આ વાત વર્ણવે. આ કાળથી ભગવાનનું માપ કાઢ્યું અને એવું ને એવું દેશથી છે. ભગવાન એટલા બધા મોટા છે કે ભગવાનના અક્ષરધામના એક રૂમાડામાં આવડા મોટા અષ્ટ આવરણે સહિત 14 ભુવનવાળા બ્રહ્માંડ પરમાણુ જેવડા ભાસે છે, પરમાણુ જેવડા દેખાય છે. આવડા મોટા છે તો એવડા દેખાય છે, એટલા ભગવાન દેશથી મોટા છે. કાળથી ભગવાનની મોટપ લઈએ એમાં આપણી આ દેહની આયુષ્યને, આ દેહને, આ દેહની મોટાઈ સંપત્તિ કાંઈ પણ હશે તે કાંઈ પણ ગણતરીમાં આવે તો મને કહો. ભગવાનની આયુષ્ય આગળ આપણા દેહની આયુષ્ય, દેહની મોટાઈ, દેહની સંપત્તિ, ઘર વગેરે, માલ મિલકત, દેહની આયુષ્ય કાંઈ ગણતરીમાં આવે તો મને કહો. પણ આવા મોટા આદિ અનાદિ દિવ્ય અલૌકિક આકાર ભગવાન સ્વામિનારાયણને મળવામાં, નડવામાં નડવામાં અતિ નડવામાં કોઈ આગેવાન હોય તો આ શરીરનું અહમ અને શરીર સંબંધી પદાર્થોનું મમત્વ આ બે જ વાના છે. અને એ બે ભગવાનની આગળ એક મટકાના લાખમાં ભાગનું શું કહો, એને માટે કહેવું શું, કાંઈ હિસાબમાં નથી. બોલો. અને આવા મોટા ભગવાન કે જેની આગળ આ બ્રહ્માંડો પરમાણુ જેટલા ભાસે છે, તો મારી ને તમારી શું ગણતરી. અને મારી ને તમારી જે કાંઈ આ જગતમાં જમીન, બંગલા, મિલકત કે સંપત્તિ, એની એ શું ગણતરી. આ બ્રહ્માંડો પરમાણુ જ્યાં દેખાય છે ત્યાં આપણે દેખાતાય નથી. એટલે કાળની રેન્જ અને દેશની રેન્જમાં આપણે કોઈ દેખાતાય નથી, ને અમથે અમથા હું હું કરીને હાલી નીકળ્યા છીએ. પણ મને એટલી ખબર પડે, એટલું ક્ષણવત આ દેહ અને એટલી ટૂંકી આયુષ્ય અને એટલા બધા નાના આપણા સ્વરૂપ, તેમ છતાંય જો ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાને, આજ્ઞાને અનુસરીએ અને આ સત્સંગમાં દિવ્યમતી કરીને જે ભગવાનના અતિ વાલા ભક્તો હોય, મોટા પુરુષ હોય, એમને મન કર્મે હોંપાઈ જઈએ અને એમની પાસેથી ભગવાનનું જ્ઞાન શીખીએ અને ભગવાનની ઉપાસના કરીએ અને ભગવાનની આજ્ઞા પાળીએ, તો આ ક્ષણિક જે માયા નાશવંત દેહ અને દેહના સંબંધીઓના આ બધા બંધનોનો મોહ એમાંથી નીકળી અને જે સુખ અક્ષરધામના મુક્તો ભોગવે છે એ સુખમાં ભળી જઈએ ખરા, એની ખબર છે, પહોંચી જઈએ ખરા, એ અલૌકિક આનંદ આપણો થઈ જાય, અવશ્ય મળે, અવશ્ય મળે. પણ ખરેખરા મંડાઈ જાય તો થઈ જાય. નાશવંત આ દેહ થકી અવિનાશી ફળ લેવું જ, જમી કરીને પતરાવાળાને બહાર ફેંકી દેવું જ. હવે તમે સમજી શકો છો, એ ક્ષણમાં નાશ થઈ જનારો આ શરીર અને શરીરના સંબંધીઓ માટે એક મિનિટ બગાડાય ખરી. મારી આટલી વાત વિચાર્યા પછી તમે મને તમે કહો, તમે કહો, હું નહીં, તમે કહો. જો ભગવાન આવા મોટા હોય અને એ આનંદ આટલો મોટો ને આટલો લાંબો હોય તો આ ક્ષણિક આનંદ હારું એટલો લાંબો ને મોટો આનંદ મૂકી જે દે છે એને બુદ્ધિશાળી કહેવાય. કેમ તમને મારી વાત સમજાતી નથી? ફરી વાર બોલું, આટલો ભગવાનનો અલૌકિક લાંબો અને મોટો આનંદ કે જેની આગળ આપણું સ્વરૂપ અને આપણી આયુષ એક મટકાના હોમા ભાગ જેટલું નથી. તો એવા આ નાશવંત લોક હારું ને નાશવંત દેહ અને હગા હારું આવો મોટો લાંબો આનંદ મૂકી દેવાય ખરો, છોડી દેવાય. અને છોડી દે એને આ વાત સમજાણીશ ખરી? ભગવાનની વાતમાં એને કાંઈ ખબર પડે છે? એ તો ઉપર ઉપર સત્સંગ કરે છે, ઊંડાણથી નહીં, સમજીને નહીં. એને કોઈ સમજાવનારો મળ્યો નથી ને એણે કોઈને ગુરુ કર્યા નથી ને કોઈને માથું દીધું નથી કે મને સમજાવો. અને કોઈ મોટા પુરુષ આગળ રાતોની રાત બેસીને જ્ઞાન ગોષ્ઠી એણે નથી કરી. સમજ્યા? ગીતાની ગાય કરીને અર્જુનને વાસડો કર્યો ને ભગવાન કૃષ્ણએ ધવરાયો અને એણે યુદ્ધ કર્યું ને પોતાને અકર્તા માન્યા, પાપ અડ્યું જ નહીં. એ તો ભગવાન કૃષ્ણે એને વાસડો કરીને ગીતાનું જ્ઞાન ધવાર્યું. એમ તમે કોઈ મોટા પુરુષના શિષ્ય થઈને એને ગુરુ કરીને એનું જ્ઞાન ધાવ્યા છો? રેઢિયારીની જેમ રખડો છો, તમારો કોઈ ધણી છે? બોલો, હવને હવની સંપત્તિને બંગલા અને બાયડી સિવાય ક્યાંય રસ છે? આટલો ધંધો વધાર્યો ને આટલા રૂપિયા કમાણો ને હજી આટલા કમાઈશ ને હું આમ થઈ જઈશ ને આમ જગતમાં કહેવાયશ ને મારું આટલું હું આમ, આ સિવાય કાંઈ ભાન જ્ઞાન છે? એમાંથી થોડોક સત્સંગ કરે, જેમ ઘરમાં રસોઈ રાંધી હોય એમાંથી બટક્યું રોટલો કૂતરા નાખે, એમ સંપત્તિમાંથી થોડો કટકો સાધુને હરિભગતને નાખે, ખાઓ ખાઓ બિચારાઓ, આટલું તમારું, બાકી બધું અમારા દીકરાઓનું, બાયડીનું, છોકરા. અને એ પાછા સારા હરિભગત ગણાય આ સંપ્રદાયમાં. બોલો, કૂતરાને કટકો નાખે એમ આપણને નાખે ને આપણે એની માહે અડિયું દઈ કે અમારા અંડાતા તમે, એટલે આ આપણી કઠણાઈ છે. સમજો છો તમે? આ બધું સમજો છો? તો કડી ગાઓ.
કોઈ વિંધે આવી કાનને રે કરીને કળ છળ પણ સમજો એના તાનને રે પહેરાવશે કુંડલ કઠણ વચન કહું છું રે કડવા કાકશ રૂપ દર દિને ગોળી દઉસુ રે સુખી અનુપ ખરે મને જે જન ખાવશે રે આવું જે ઔષધ જીરણ રોગ એનો જાવશે રે સુખી થશે સદ્ય.
બરાબર, વાલા ભક્તો રાજી રેજો મા બાપ. હું હાથમાં સરો લઈને ઊભો હોઉં એવું તમને લાગતું હશે, પણ હું ડૉક્ટર છું, ઓપરેશનના સાધનો છે, તમને મારી નાખવાના આ ઓજારો નથી. મારી નાખવા માટે મારા હાથમાં સરો નથી, તમારા ઉપર ઘણું ઘણું હેત છે, એટલા માટે હું આ બધું કહું છું, બીજું કોઈ પ્રયોજન છે નહીં. મને એમ થાય છે કે આવા મોટા મહારાજ, આવો મોટો એનો આનંદ, આપણે ક્ષણિક પંચ વિષયના સુખારું અને ઘડીકની આ લોકની મોટાઈ હારું કેમ મૂકી દઈએ છીએ? કેમ આપણને કાંઈ નથી સમજાતું? શું આપણી બુદ્ધિ હાવ બેડ મારી ગઈ છે? આવા મોટા ભગવાન, આવું મોટું સુખ, હજી હું તમને કહું છું, ભગવાન છે, એનું સુખ છે, ધામ ખરેખર સત્ય છે, ભગવાન ખરેખર એવા મોટા છે, એમાં આપણો ક્યાંય ભ્રમ નથી ને, એ વસ્તુ એમ જ છે ને, તો પછી હવે આ સંસારમાં આપણે કેમ મોહ પામેલા છીએ? જો એ વસ્તુ એમ જ હોય અને આ બધું આમ જ હોય તો આપણે હવે આ જે કંઈ કરીએ છીએ એ શેને લઈને કરીએ છીએ? આ સમજાણું નથી એટલે કે જાગતા એકી કરીએ છીએ કે નથી ભગવાન જોતા? કાં તમે એમ સમજતા હો તોય કહેજો કે આ બધામાં આમનામ હેત રાખશું, અહમ મમત્વ હોતા રહેશું તોય ભગવાન મળી જશે, એમ સમજતા હો તોય કહેજો, તો હું સોખવેટ કરું કે એ વાતમાં ભૂલ છે. એ વાતમાં ભૂલ છે. હજી ઘણા હરિભગતને એ નથી ખબર, ઘણા બિચારા એવું માને છે. ઠીક છે, વાંધો નથી, એના ઉત્સાહ માટે એ આવશ્યક છે, પરંતુ જ્યારે આત્યંતિક કલ્યાણની વાત આવે ત્યારે મરણીયા થયા સિવાય બીજો ઉપાય નથી. બાકી તો ભગવાન સ્વામિનારાયણ દયાળુ છે, આપણને બહુ મોટું સુખ આપશે, આના કરતા લાખો ગણું અધિક. સમજાણું? ઓલા કયા ગામના બાદશાહે ભગવાનનો પક્ષ રાખ્યો હતો અને ભગવાન એને ગોલોકમાં મૂક્યો? મહાપુરુષદાસ સ્વામીની વાતોમાં આવે છે. જૂનાગઢનો નવાબ સ્વામિનારાયણ ભગવાનનો પક્ષ રાખ્યો હતો. પેલી કાકડી ખાધીને અસવારી નીકળી ત્યારે એમ બોલ્યો હતો ને કે ખુદા બે પરવાઈ હોય, એમ પક્ષે રાખ્યો હતો. એટલામાં ભગવાન સ્વામિનારાયણે એને ગોલોકમાં મોટો દ્વારપાળ બનાવ્યો. અને કેટલી સ્ત્રીઓ સેવા મૂકી? હે, 1 કરોડ ગોપીઓ એની સેવા મૂકી ગોલોકમાં. ભગવાનનો પક્ષ રાખ્યો હતો ખાલી આંસકો મારીને, એમાં ગોલોકમાં મૂકી ને 1 કરોડ તો સ્ત્રીઓ એની સેવામાં આપી, અને હોનાના બંગલાને જાહોજાલીને ઘરના પ્લેન એટલું સુખ કરી દીધું. બોલો, સાંભળો છો? આ ભગવાન સ્વામિનારાયણ આગળ તો આવા અનંત બ્રહ્માંડને, અનંત ધામને, અનંત લોક છે. તમે બધાય આ દેહ છોડશો ત્યારે એટલા બધા મોટા હશો એનું કોઈ માપ નહીં. પણ હું જે વાત કરું છું એ વાત ભગવાનના અનાદિ મુક્ત થવાની કરું છું, જે છેલ્લી પદવી છે ભગવાનની સાથે રહેવાની. આપણે ભગવાનમાં, ભગવાન આપણામાં, પછી કોઈ પદ નથી. એ પદ જોઈતું હોય તો તમારે બધાને થોડું સાવધાન થવું પડશે. બાકી તો આવા ગોલોકધામમાં જઈને સોનાના મહેલોમાં રહેવાનું, કરોડ ગોપીઓ સેવામાં રહે, એ જ બધું થઈ જ ગયું છે. હા, એ ભલે ઘરનું માણસ ન માનતું હોય, પણ ત્યાં કરોડ ગોપીઓ શું વધારે સેવામાં રહે? પણ આ મહામનોહર મૂર્તિ, આ ભગવાન સ્વામિનારાયણ, આ સર્વના કારણ, આની તો વાત જ જુદી છે. આના માટે ગાંડા થાવ. બાકી તો હવે ગોલોક વૈકુંઠ તો તમને કેદાડાનું મળી ગયું છે. હા, એમાં કાંઈ વાંધો નથી. પણ આ મૂર્તિને તમારે પકડવી હોય તો ની આ બધી વાતો છે. હશે, હાલો આપણે બહુ કઠણ વાત ન કરવી. હે વાલા ભક્તો, મારી પાસે રાજી છો ને પાછા તમે? હશે, મારું કાંઈક વેણ તમને દુખાવતું હોય તો માફ કરજો ભાઈ સાહેબ. હું તો તમને રાજી કરવા મહેનત કરું છું. કાંઈ મને તમને ખીજવવામાં કે બીજી કોઈ વાતમાં રસ નથી, પણ આ તો મને સમજાય છે એ બોલું છું. આ ભગવાન સ્વામિનારાયણ, આ મારો બાપ પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી, અહો એનો મહિમા, એની મોટપ કેમ કેવી, કેમ કેવી. આપણને આ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને આ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને હૃદય જેવા વાલા ભક્તોનું માધ્યમ બૈરા છોકરા જેટલું નથી એનું મને દુઃખ છે. પૈસા જેટલું માધ્યમ આ સંતોનું ભક્તોનું નથી એનું મને દુઃખ છે. આપણને ભગવાનને ભગવાનના સંતો ભક્તો કરતા રૂપિયા વધારવાલા, ગાડી વધારવાલી છે. બોલો, અહીં કુંડળમાં સેવા માટે એક હરિભગતનું ટ્રેક્ટર હતું, માગ્યું જ ન આપ્યું, સમજાણું હારા હારો હરિભગત છે, પણ એને મહિમા ન થયો. સંતો કે લાવો બે દી, તો કે ના ના, સમજાણું. પછી સાધુ બધા ઉદાસ થઈ ગયા. મને કે ગુરુજી આણે આવો જવાબ આપ્યો, મેં કીધું મહિમા ન હોય દે, પણ મને કે આ, મેં કીધું જો એ હોય કે બીજા હોય, પણ મહિમા હોય તો સેવા થાય, ને સેવા કેવી રીતે થાય? ભગવાન પામવું છે ક્યાં? આપણે એક દી પૂછાયું હતું કે જેને ભગવાન મેળવવા હોય આમ ભગવાનને અર્થે બહુ થોડાય ઊંચી આંગળી કરી, નહીં હજી તો નથી, બહુ તૈયારી નથી, તૈયારી ધીમે ધીમે થશે. જોકે આમ ઘણા વર્ષથી ટીપ ટીપ કરીએ છીએ, પણ માળો ભગવાનનો મહિમા જેમ છે એમ જીવને સમજાતો નથી ને, એટલે માયામાંથી રસ મટતો નથી. જેમ છે એમ ભગવાનનો મહિમા સમજાઈ જાય ને તો માયાની તો કોઈ ગણતરી ન રહે, બ્રહ્માંડોની ના રહે, બ્રહ્માંડોની. હો, બ્રહ્માંડના અધિપતિ હોય નજરમાં ન આવે ને, આપણને એમ થાય આ બિચારા કંગાલ છે, હડતાળાના રાકા જેવા, આમાં કાંઈ નથી, એમાં હું લેવાનું. આ ભગવાન સ્વામિનારાયણ, ઓહો, હું તમને એ પૂછું છું, ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સદા સાકાર મૂર્તિ અક્ષરધામના પતિ છે, બેઠા છે, એ પાકું છે ને? કારણ કે ઘણાની આ જ ખામી હોય છે, ખાલી શી ખબર, અહીં આખો સંસાર બગાડી નાખીને પછી હાલું કાંઈ ન મળે તો ઘણા એમ મુજાય છે. એટલે સાચવી રાખે છે બધું, વ્યવહાર બેવાર બધું હરખું, કેમ જ્યારે આ તો રે ઓલ્યું હાથ આવે કે ન આવે. ગુણાતીતાનંદ સ્વામી તો ગાંડા કાઢે, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. અરે હું વાતમાં મળી, એકે કામ બગાડતા છું અમે, બધાય સંસારના બધાય કામ ફિનિશ કરીએ અને મોક્ષનું તો કે એમ નામ એ ભલ બગડે. વાલા ભક્તો, જો ભગવાનનો જેમ છે એમ મહિમા આપણા હૃદયમાં ઉતરી જાય તો માયાનો મહિમા બધો ઊભી પૂછડીએ જાય. જે કાંઈ આ શરીરનું માધ્યમ છે, શરીરમાં અહમ્મત્વ છે, સંબંધીઓમાં છે, પછી ધનમાં, પછી પંચ વિષયમાં, જ્યાં કાંઈ પ્રીતિ છે, મોહ છે, એ બધો ખલાસ થઈ જાય. માટે વાલા ભક્તો, ભગવાનના મહિમાને ખૂબ વિચારો, ખૂબ વિચારો, જેમ પ્રેમાનંદ સ્વામી વિચારે છે. આહા, પ્રેમાનંદ સ્વામીની મસ્તી તો જોવો, કે આવા રૂડા પ્રેમ સખી વર પામી કે બીજાના વર તો ઠેસ આવે ને હેઠા પડે ને ગુજરી જાય એવા હશે, પણ મારો વર ભગવાન સોગાળો આદિ અનાદિ શાશ્વત અખંડ આનંદ છે. અને એવા ભગવાન પૂર્ણ પુરુષો તમને જેણે પાસ કરી લીધા, આહા, અને એમાં જે લાગી ગયા જીવ, એ બધા એટલા બધા મોટા થાય, એટલા બધા મોટા થાય. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એમ કહે છે કે જ્યારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે બ્રહ્માંડ બ્રહ્માંડના અધિપતિઓ બધા એને ધન્યવાદ દેવા અને એની પૂજા કરવા આવે છે, સમજ્યા? અને એમ કહે છે કે શાબાશ તમને, તમે તો અમારા બધાની પદવીઓને ઓળંગીને સર્વોત્તમ જે ઊંચી પદવી એને પ્રાપ્ત થઈ ગયા છો. શ્રીજી મહારાજ બોલ્યા, એટલા માટે કહું છું કે સાધુ જેવી કોઈ પદવી નથી. ભગવાનને સમર્પાવા જેવું કોઈ ઊંચું પદ નથી. ભાગ્યશાળી માણસ છે જે પરમાત્માને સમર્પાઈ જાય છે. માટે વાલા ભક્તો, પકડો મારા નાથને. હરિને નિરખ્યા રે નેણે, જોયા છે મેં પ્રેમાનંદ સ્વામી કે મેં મારા નાથને નેણે નિરખ્યા, અક્ષર પર સર્વના સ્વામી મેં મારી આંખો ભરીને જોયા છે. અને એને હું સુંદર વેણે વર્ણવું છું. સુંદર મજાનું શામ શરીર શોભે છે, આજાન બાવું છે, જાનું સુધી લાંબા હો, જોઈ જોઈને ચિત્ત લોભાયા કરે છે. મૂર્તિ 1.64 તસુ ઊંચી છે, માપ કાઢેલું છું. અને એવા શરીરે શોભે છે, પીળું પીતાંબર પહેર્યું છે વાલાએ. અને ઘેરે સાદે મારો વાલો ગાય, એ સાંભળીને તો કે મેઘ શરમાઈ જાય, નગારા શરમાઈ જાય છે કે આપણા અવાજમાં કાંઈ નહીં એમ. હસતા આવે રે પાસે, હસતા હસતા આવતા હોય. અને શ્વાસ કેસર સરખા સુગંધ વાળો, શું અદભુત વર્ણન છે. કૌતું હલના રે ભરિયા, બડા પ્યારા શબ્દ. અનજોગ કળાના પુરાણ દરિયા, આ શબ્દ ઊંડો છે. એ ભગવાન સહજાનંદ સ્વામી કૌતૂહલના ભર્યા છે. અનેક રૂપે થઈ શકે છે, એક રૂપે થઈ શકે છે, અદૃશ્ય થઈ જાય છે, મોટા થાય નાના થાય, અનેક કૌતૂહલ એમાં છે. ભારે થઈ જાય, હળવા થઈ જાય, આપણે બાલચરિત્રમાં સાંભળીએ છીએ ને, અનેક કૌતૂહલ છે એ મૂર્તિમાં. ઘણા ભક્તો જોવે તો હાડક્યા ન દેખાય, હાથને ભગવાનના વળ દે તો જેમ કપડાને વળ દે એમ વળવટાઈ જાય, એવા અનેક કૌતુક છે એમ એ મૂર્તિમાં. કૌતૂહલ ના રે ભરિયા, અનજોગ કળાના પુરાણ દરિયા. ચપટી વગાડે તો આખી સભાન સમાજ થાય, બધાની નાડી બંધ થઈ જાય, બધા જીવ અક્ષરધામમાં વયા જાય. અને ભગવાનના અલૌકિક દર્શન પામી, અલૌકિક સુખ પામી, કૃત્ય કૃત્ય થઈ જાય. અને ભગવાન જેવો સંકલ્પ કરે એવા બધા દેહમાં પાછા આવે. આને જોગ કળા કહેવાય, એની વાત જાવે તે. સ્વામિનારાયણ ભગવાન જેવા કોઈ થયા નથી ને કોઈ થવાનાય નથી. સ્વામિનારાયણ ભગવાન જેવા તો સ્વામિનારાયણ એક જ દુનિયાના ચોકમાં પૃથ્વીના ગોળા ઉપર ઊભા રહીને હાંકલા કરજો કે સ્વામિનારાયણ જેવા તો એક સ્વામિનારાયણ જ એમ, બીજી વાત નહીં. સ્વામિનારાયણ નું નામ કાને સાંભળીએ ત્યાં આપણા રૂમાડા ઉભા થઈ જાય. અને કોઈ સ્વામિનારાયણ નું નામ લેતો હોય તો આપણને આનંદ આનંદ થઈ જાય, ધન છે એને સ્વામિનારાયણ નું નામ લેશે. હા હા, દ્વેષ રાખશો નહીં હો. આ સંપ્રદાયના ભલે ઘણા વિભાજન થતા જાય છે, પણ સ્વામિનારાયણને કોઈએ મૂકી દીધા નથી ને મૂકી દેવાય એમ કોઈની સ્થિતિ નથી. અંતે એક સ્વામિનારાયણ જ રહેવાના, બાકીના બધા લીન થઈ જવાના. 5 દિવસ હોય ત્યાં સુધી હોય એને સંભાળવાના, પછી તો સ્વામિનારાયણ જ સમાજના માનસપટ ઉપર રહેવાના, એમાં જ બધા જોડાવાના ને યાદ જવાના. કેમ જે કરતા હરતા સ્વામિનારાયણ છે. માટે જેને જેવો ઉમંગ હોય એવો ભલે ને પ્રચાર કરતા, પણ સ્વામિનારાયણ જેવું કોઈ થવાય નહીં. અને સ્વામિનારાયણ સિવાય કોઈનો ઉદ્ધાર નહીં. અને આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ જ પાંદડે પાંદડે થવાનું છે. નથી જ્ઞાન સ્વામી થવાના, નથી બીજા સ્વામી થવાના, કોઈ નથી રહેવાના, સ્વામિનારાયણ રહેવાના. સ્વામિનારાયણ જ છે અને હવના મનમાં સ્વામિનારાયણની છાપ રહેવાની. અને જીવ સ્વામિનારાયણના જ છે અને સ્વામિનારાયણના રહેવાના, ન્યા જવાના છે. આપણે ઉપાધિ કર્યા વગર આનંદ કરવો. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હોય તો ગુણ લેવો, ધન છે એને, સમજ્યા. આપણે હનુમાનજી હનુમાનજી માતાજી માતાજી કરતો હોય એનો ગુણ લઈ છીએ, તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો હોય એનો અવગુણ લઈને ક્યાં મરવું જાવું તમારે. હું કરવા રાગને દ્વેષને વેરને ઝેરને કૂટાવો છો કારણ વગરને, મૂળ તો મૂળ ધર્માદા હારું બીજું કઈ. હા, ધર્માદો ધરથી માંદો, મૂળ તો ચેલો જાય એટલે હારે રૂપિયા જાય એની કઠણાઈ, બીજું થોડું ને આપણે ઢહળાઈ જવાના હતા. માંડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા, માંડો આનંદ કરવા, ભગવાન સ્વામિનારાયણ રાજી થઈ જાય. હા, સ્વામિનારાયણ રાજી થઈ જાય આપણે એ કરવું છે. સાચું તાન રાખીએ ને લહેર કરીએ. હું તો એ કહું છું કે સ્વામિનારાયણ નામ જેના મોઢામાં હોય એને આપણે છે ને દિવ્ય માનવા શીખીએ હો તો સારું. રામ ભક્ત તુલસીદાસ એમ કહે કે રામનું નામ કોઈ ભૂલે જો લેને તો હું એને મારા શરીરનું ચામડું ઉતારીને જોડા પહેરાવી દઉં. હા, એના મોઢામાં મારા રામનું નામ. હવે તમે કહો કે એક અવતારના ભક્ત તુલસીદાસ જો આટલો પડકારો કરી શકતા હોય તો તમે તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અવતારીના શિષ્ય છો. અને અવતારીનું કોઈ નામ લે તો શરીરનું સાંભળું નહીં, જીભ ખેંચીને એના ચંપલ કરીને પહેરાવી દઈએ. ને વાત કરો છો કે મારા પ્રભુનું નામ લીધું, એટલો કેફ હોવો જોઈએ આપણને આપણા ભગવાનનો. છે આવો નશો ચડ્યો છે સ્વામિનારાયણનો, રોમે રોમ કેફ ચડ્યો છે, હોવો જોઈએ. કોઈ કે દારૂ પીધો હોય ને એને કેફ હોય, હોય કે ન હોય? લોયાના ત્રીજા વચના વચમાં મહારાજ કહે છે, એમ કહીને રાણા રાજગીરની વાત કરી પછી એમ બોલ્યા કે જેને ભગવાનને ભગવાનના સંતનું માધ્યમ હોય એને તો એનો કેફ હોય. કે છે કેફનો અર્થ શું થાય? કેફ ચડી ગયો હોય ડાયો હોય, કોઈ કે દારૂ પીધો હોય ને એને કેફ ચડી ગયો હોય શું થાય? તો ગાંડો જ થાય. તો એમ આ ભગવાન સહજાનંદ સ્વામીનો કેફ ચડી જાય એ માણસ છે ને પછી માયાનો ન રહે, એની તો વાત જ જુદી હોય. એ તો કાંઈક હવામાં હાલતો હોય, હવામાં એને તો મનમાં એમ થઈ જાય કે આખા આકાશને બાથમાં લઈ લઉં, કાં તો આખું બ્રહ્માંડ હાથમાં લઈને અક્ષરધામમાં વયો જાઓ, એની તો વાત જુદી હોય. ભગવાન સ્વામિનારાયણનો નશો ચડવો જોઈએ એકવાર. પણ ભગવાનનો મહિમા સમજવામાં પાછા રહી છે ને એટલે દુબળા રહી છે. સમજાણો, ભગવાનનો મહિમા સમજવામાં આપણે ટાઈમ બગાડતા નથી. ભગવાનનો મહિમા સમજવામાં જો સુરવીર થઈ જઈને સાધુ પાસે બેસી બેસીને પરમાત્માનો મહિમા જો બરાબર જીવમાં ઉતારી દે તો જુઓ પાવર આવે. બધાએ પહેલાં તો હાવ નાના જીવ જ હોય, જેટલા જે મોટા થયા છે એ બધાએ ભગવાનની ઉપાસના મહિમા સમજી સમજીને જ થયા છે. મહારાજ કે ઇન્દ્રથી લઈ અને ઠેઠ મહાતેજ સુધીના ભેદ છે એ બધાએ મુક્તના ભેદ છે. સાળંગપુરનું હતરમું, જેમ જેમ વધારે વધારે ભગવાનની નજીક ગયા એમ વધારે વધારે ભગવાનનો મહિમા સમજતા ગયા. જેમ મહિમા સમજતા ગયા એમ એની દ્રષ્ટિ સૂક્ષ્મ થતી ગઈ અને સુખ વધતું ગયું અને એ એટલી મોટી કક્ષાના મુક્ત કહેવાતા ગયા. અને જેમ જેમ આગળ ગયા એમ મહાન થઈ ગયા, તેજ વધ્યું, સુખ વધ્યું, મોટપ વધી અને જેઓ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં પહોંચી ગયા અને મહારાજના અલૌકિક સ્વરૂપ સાથે રસબસ નિમગ્ન થઈ ગયા, એ બધા અનાદિ મુક્ત થયા છે. વાલા ભક્તો, ભગવાન ભજતા ભજતા કરોડો જીવ સુખિયા થયા છે. જેની ચાંચમાં જેટલું જોર એટલું સાગરનું પાણી પીવે અને જેની પાંખમાં જેટલી તાકાત એટલો આકાશનો અંત લે, એમ જે ભક્ત જેટલું મહાત્મ્ય જાણીને ઉપાસના કરશે એટલો મોટો થશે. અને તોય ભગવાન તો અનંતના અનંત રહેશે, કોઈ ભગવાન થતો નથી, એવા ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. માટે મન મૂકીને ભક્તિ કરો, ગાંડા થઈને ઉપાસના કરો, ભલે ને બ્રહ્માંડ ઊંધું વળી જાય, હું નાવા નિસાવવાનું. આપણે આવા તો કરોડો બ્રહ્માંડ થાય છે ને કરોડો ભાંગીને ભૂકો થાય છે, એમાં ભગવાનને કાંઈ ખરખરો નથી. આપણે વચ્ચે છીએ એમ થાય એટલું મારું ને હું આ ના મારું એમ કરીને હલવાઈને પીડ્યા છીએ કારણ વગરના. અને વિચારીએ તો આપણે બધા બ્રહ્મ છીએ, આપણા રૂમાળામાં બ્રહ્માંડ ઉડતા ફરે છે, ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જોડાયા છીએ. આવો દ્રઢ મુક્ત ભાવ કેળવો અને એ કેફમાં રહો. જેને જે થવું હોય ને એ કેફમાં એને જીવવું જોઈએ હરપલ, કે હું આ હઈશ, હું આ હઈશ, હું આ હઈશ, તો એ થઈ જવાય. પ પણ આવી વાત સમજ્યા વિના આખો જે વ્યવહાર સંસાર લેતી દેતી હું મારું તારું ને આટલું વધ્યું ને આટલું આમ તેમ કેવળ માયિક પ્રાકૃત પુરુષોની જેમ જિંદગી વિતાવે જઈએ અને ભગવાનના ભગતમાં નામ લખાવીએ એમ ભગત થઈ જવાય? આઠાના ભરે ભગત થઈ જવાય? તો કેજો મને એમ થઈ જવાતું હોય તો. હા, ટ્રસ્ટી થાય વડતાલ મંદિરના તો ભગત થઈ જાય, જો તો હાશું સમજ્યા. બુઠ્ઠાની નીચે બુદ્ધિશાળીની દશા એ તો એ જાણે. તો મારું હાઈકુ છે, મેં એક હાઈકુ બનાવેલું, કહું ફરીવાર. બુઠ્ઠાની નીચે બુદ્ધિશાળીની દશા એ તો એ જાણે, એ કઠણાઈ કેવી હોય. બાઈ માણસ પૂછો, જે બાઈ હોશિયાર ભણેલી ગણેલી વિવેકીન વ્યવહાર હોય એને જળ ને બોથા જેવો ધણી મળ્યો હોય અને એની નીચે આ બાઈને જીવવાનું હોય એ તો એ જાણે કેમ થાય એમ આપણને સમજણ પડે. તો અને પાછા એ એમ મને ગમે જ છીએ બરાબર, પણ આપણે તો હવે હાઈકુ બોલ્યા વગેરે ઉદ્ધાર નહીં આપણો. એમ નથી ભગત થવાતું. આ લોકની કોઈ પણ પદવીને અને ભક્તિને કાંઈ હાંધો છે નહીં. ભક્તિ ઓ તો ભીતરી ચીજ હે. ભક્તિ એ તો એનો ભગવાનનો પ્રાઇવેટ પર્સનલ સંબંધ છે, ઓરિજિનલ આનંદ છે. ભગવાન સહજાનંદ સ્વામી આહાહા દિવ્ય અલૌકિક મૂર્તિ, એને જે પકડી લે એને ભગવાન પકડી લેશે. અને એ ભક્ત અને એ ભગવાન એ બેના આનંદમાં અનંત કોટી બ્રહ્માંડના જીવોને કાંઈ ના સમજ પડે. હા, માટે ભગવાન સ્વામિનારાયણને પકડો, ખરા ભાવથી પકડો, એની ભરપૂર પેટ ભરીને ભક્તિ કરો, એની રાત દિવસ ઉપાસના કરો. હા, ગાંડાની જેમ મંડાઈ પડો, હો ગાંડાની જેમ મંડાઈ પડો. જો અમારા ભૈલાલભાઈને આ ડૉક્ટર મને કહેતા હતા કે ગુરુજી તમે સાચી વાત કરતા હતા કે અમેરિકાવાળાને કાંઈ એમનામ પગ્યા ભેગા પૈસા નથી ગયા, ડબલ ડબલ જોબ. આ ભૈલાલભાઈ તો કહેતા હતા કે હું તો ત્રીજે દિવસે ઘરે આવતો, બોલો ખાવાનું ઠેકાણા નહીં, હોવાનું ઠેકાણા નહીં, એવું કામ કરવું પડ્યું અમારે. સમજ્યા, મોટા મોટા માણસોએ ન્યા જઈને હાવ નાની નાની નોકરીઓ કરી નિર્માની થઈને હાવ તઈ રૂપિયા કમાણા. ત્યારે હું તમને કહું, એક રૂપિયા જેવી તુચ્છ વસ્તુ કમાવામાં આપણે માન મોટે ખાવું પીવું મૂકી અને આમ આટલું બધું મત્તા હોય તો આ ભગવાન સ્વામિનારાયણને કમાવા સારું થઈને કેટલું કરવું પડે વિચાર કરો. તોય ભગવાન કહે છે હો કે તમે રૂપિયા કમાવા જેટલી મહેનત કરી છે ને એટલી મહેનત હું તમને નહીં થવા દઉં, ત્યાં મળી જઈશ, એ પહેલાં મળી જઈશ. એકવાર આવો એટલું બધા તમને તમે મારા છો ને, રૂપિયા થાળા જડ, આપણી મહેનતને જોઈને કંઈ એના હૃદયમાં દયા ન આવે અને ભગવાનને દયા આવે કે હા મારે માટે બિચારા મથે ચાલો. પ્રભુ તો છે ને ચૈતન્ય છે ને સમજણા છે, દયાળુ છે. આપણે શ્રદ્ધા રાખીએ ને તો ભગવાનને આપણી પાસે કંઈ કરાવવું નથી. હો ભગવાન એવું સમજે છે મારા વાલા વાલા ભક્તોને મારે છે ને સુખ જ દેવું છે, એને દુઃખ તો પડવા જ નથી દેવું. આવા દયાળુ મહારાજને મેળવવા આપણે હવે ખેડ બાંધો. બધા બહુ જન્મ ખોયા, બહુ કાળથી રખડીએ છીએ, બહુ મા બાપ કર્યા, બહુ સ્ત્રી છોકરા કર્યા, જ્યાં જન્માન્યા બહુ રડ્યા, બહુ ધંધા કર્યા, આધિવ્યાધિની ઉપાધિમાં બહુ જન્મથી બળ્યા. આહા, હવે હે હરી તમે મળી જાઓ, આવી કેડ બાંધો, પરમાત્માને પ્રાર્થના કરો, ભગવાન પાસે જવું છે એ હકીકત છે. પ્રેમાનંદ સ્વામી કહે છે, બ્રહ્મ વિદ્યાના રે સ્વામી, આવા રૂડા પ્રેમ સખીના સ્વામી, આવા રૂડા પ્રેમ સખી વર પામી. વાલા ભક્તો, આ કથાની સાથે અત્યારે અહીંની સભા પૂરી કરું છું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ
હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ નારાયણ
હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ નારાયણ
હો સ્વામી નારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ નારાયણ
સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
સહજાનંદ સ્વામી
મહારાજની